ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयरियाणम् ॐ नमो वज्जायाणम् नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासाणो मङ्गलाणं च सव्येसिम् पढमं हवै मङ्गलम्
पहला सेशन में आपणे वात करी छेल्ले आपणे सात क्षेत्रनी वात करता था जिन मूर्ति जिन मंदिर जिन आगम साधु साध्वी श्रावक अने श्राविका आ सात क्षेत्र उपरांत जीवदया अने अनुकंपा ए पण एटला ज इम्पोर्टंट छे सात क्षेत्र तो इम्पोर्टंट छे क्षेत्र एटले खेतर खेतर में दाणा वाविए थोड़ा अने मळे गाडू भरीने बस एवी रीते आ सात क्षेत्रनी अंदर जे पण आपणे वापर्युं होय एनु अनेक गणु मळे પણ આપણે એ આશયથી કરવાનું નથી પાછા મેળવવાના આશયથી આપણે કંઈ કરતા નથી આપણો આશય ધન ઉપરની મૂર્છા દૂર થાય એ આપણો મુખ્ય આશય છે જો ધન તરફનું મમત્વ દૂર ના થાય કરોડ ખર્ચીને 5 કરોડ કમાવાની ઈચ્છા હોય તો એ દાન વિશેષ લાભનું કારણ ન બને એટલે હંમેશા જે પણ આપીએ એનાથી આપણું મમત્વ તે ઓછું થવું જોઈએ અને એમાં આ પહેલાં બે આપણે દેવદ્રવ્ય તરીકે ગણીએ જીનાગમ એ જ્ઞાન ખાતું ગણાય પણ જ્ઞાન ખાતાની રકમ ઘણી જગ્યાએ પાઠશાળા વગેરેમાં પણ વપરાતી જોવા મળે છે પણ વપરાય નહીં આપણે ત્યાં જ્ઞાન ખાતાનો ઉપયોગ એ રીતે કરવાનો છે કે પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો એમને કોઈ બ્રાહ્મણ પંડિત કે અજૈન પંડિત ભણાવવા માટે આવે તો એ અજૈન પંડિતના પગારમાં આપી શકાય અને બીજી રીતે કોઈ પણ એમને આગમિક સાહિત્ય છપાવવું હોય ગમે તે નહીં પણ આગમને લગતું સાહિત્ય કંઈ છપાવવું હોય તો જ જ્ઞાન ખાતાનો એમાં ઉપયોગ થઈ શકે એના સિવાય જ્ઞાન ખાતાનો ઉપયોગ બીજી કોઈ પણ જગ્યાએ ન થઈ શકે તો જેમ કે આપણે કલ્પસૂત્ર કે એની બોલી જે પણ બોલાય પ્રતિક્રમણમાં સૂત્રો માટેની બોલી બોલાય તો એ બધું આપણે જ્ઞાન ખાતામાં લઈ જઈએ પણ જ્ઞાન ખાતાનો ઉપયોગ આવી રીતે કરવાનો હોય એમ દેવદ્રવ્ય એ તો પ્રસિદ્ધ છે કે ભગવાન નિમિત્તે જે પણ ઇન્કમ થઈ છે એ બધી જ આપણે દેવદ્રવ્ય તરીકે ગણીએ છીએ એટલે એને નીચેના ખાતામાં ન લઈ જવાય નીચેના ખાતાની વસ્તુ ઉપરના ખાતામાં લઈ જવાય પણ ઉપરની નીચેના ખાતામાં કોઈ પણ જગ્યાએ લઈ ન જવાય એટલે આપણે ત્યાં કહ્યું કે એક પૈસો પણ કોઈ દેવદ્રવ્યનું ભક્ષણ કરે તો પણ 60,000 વર્ષ સુધી નરકના દુઃખો એને ભોગવવા પડે માત્ર એક પૈસાનો પણ ભક્ષણ એ પણ આ રીતે કર્મબંધ કરાવનારું બને એટલે આ સાત ક્ષેત્ર એના ઉપરાંતમાં જીવદયા અને અનુકંપા આપણે બધા જ સુખી છીએ એનું એક કારણ જીવદયા છે પૂર્વજન્મોની અંદર સારી જીવદયા પાડી છે એટલે બધાની હેલ્થ પણ સારી છે અને બધી રીતે સમૃદ્ધિ એના કારણે પ્રાપ્ત થઈ છે. સામાન્ય રીતે કોઈ પણ દુષ્કાળ વગેરેની આપત્તિ આવે તેવા સમયે ફરજ બધાની છે, પણ વધારેમાં વધારે આપનાર જૈનો છે. જૈનોને છોડીને બાકીના લોકો પણ કરે છે, પણ એ લોકો બહુ ઓછું કરે, જૈનો ખૂબ વધારે પ્રમાણમાં કરે છે. એટલે જીવદયા એ પણ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, અને સાથે સાથે અનુકંપા. અનુકંપા એટલે જે ભગવાનનું શાસન પામ્યો નથી એવી વ્યક્તિને પણ ખવડાવીને આપણે ખાવાનું છે. પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ પોતાને ત્યાં જ્યારે જ્યારે પણ મહોત્સવો થતા તે સમયે એ કહેતા, ભાઈ પહેલાં અનુકંપા કરો પછી આગળ, કારણ કે આપણે સારી વસ્તુઓ ખાઈએ અને એમને કંઈ આપીએ જ નહીં તો પછી આપણી તરફ એ લોકોને દુર્ભાવ થાય. અને આમ પણ વેચીને ખાવું, કોઈને પણ આપીને પછી જ ખાવું એ અમૃત છે. આપણે પોતે વાપરીએ વિસ્તારરૂપે પરિણામ પામે, પણ બીજાને આપીએ એ અમૃત રૂપે પરિણામ પામે. એટલે અનુકંપા એ પણ એટલી જ જરૂરી છે. આજકાલ મુંબઈ જેવા શહેરોમાં ખીચડી ઘરો ઘણા બધા ચાલે છે, અને એની અંદર 150-200-250 લોકો ત્યાં કને આવે, ભલે અઠવાડિયામાં એક જ દિવસ ચાલતું હોય. એમ તો ગુરુ નાનક વગેરેના પણ ગુરુવારે ને એવી રીતે બધા વાર ફિક્સ કરીને એ લોકો પણ આવું અનુકંપાદાન કરતા હોય છે. એટલે એ અનુકંપા એ પણ જરૂરી છે. અનુકંપા શબ્દનો અર્થ એ થાય, અનુ એટલે પાછળથી, આપ્યા પછીથી જે આપણને દયાના પરિણામના કારણે જે આપણે આપીએ એ બધું અનુકંપા ગણાય. એટલે આવી અનુકંપા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકામાં ન હોય, ત્યાં ભક્તિ હોય. અને એ જૈન ધર્મ જેણે પ્રાપ્ત નથી કર્યો એવા જીવોને આપણે આપીએ એને અનુકંપા તરીકે આપણે ગણીએ છીએ. તો આ રીતે ધન એનો સદવ્યય આપણે કરવાનો છે. મમ્મણ શેઠની વાત આપણી ચાલતી હતી કે આ મમ્મણ શેઠ એ મરીને સાતમી નરકમાં ગયો, પણ સાતમી નરકમાં જવાનું એવું કોઈ કારણ નહોતું કે એને બહુ મોટું પાપ કર્યું છે, પણ સંરક્ષણાનુબંધી નામનું રૌદ્ર ધ્યાન કે જે એને સાચવવાના સતત વિચારો ચાલ્યા કરતા હતા. પોતે ભોગવીએ ન શક્યો, આપીએ ન શક્યો. ધનની ત્રણ ગતિની આપણે વાત કરી, એમાં પહેલી ગતિ દાન એ સૌથી શ્રેષ્ઠ છે. જે પણ આપણા જરૂર પૂરતું રાખી અને બીજાને આપવું એ દાન એ સૌથી શ્રેષ્ઠ છે. અને જરૂર પૂરતું રાખ્યા પછી પણ જ્યારે આપણને લાગે કે હવે અંત સમય નજીકમાં છે તેવા સમયે એનું પણ સુકૃત, ભલે આપણી હાજરીમાં બધું આપીને ન જઈએ પણ આપણી હાજરીમાં વિલ કરીને જઈ શકાય. તમે વિલ બનાવીને કરો એટલે જેટલું સુકૃત તમે વિલમાં લખ્યું હોય એ સુકૃતના તમે ભાગીદાર બનો. તમે કોઈ પણ ભાવમાં જાઓ એ ભાવમાં પણ એ સુકૃતનો લાભ તમને મળે. અને એ જો કરીને ન ગયા અને બધું અહીં જ રહી ગયું, અને તો દીકરાઓ બધું જ સુકૃત કરી નાખે તો પણ એનો લાભ આપણને મળે નહીં, કારણ કે આપણી એમાં અનુમતિ હતી નહીં. એટલે આપણી અનુમતિ માટે આપણે વિલ બનાવી અને એક પ્રકારની એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરીને એ આપે એનો લાભ આપણને પણ મળે. બાળકને તો મળે, કારણ કે એ આપવા જાય છે, આપવા જાય એટલે એનો ભાવ ઓટોમેટિક સારો હોય, એટલે એ દ્રષ્ટિએ એને પણ લાભ મળે અને આપણને પણ લાભ મળે. પણ એ વિલની બાબતમાં આજના દિવસમાં તમારા દેશમાં કાળજી રાખવાની એ જરૂર છે કે તમે લખો ભાઈ સાધુ સાધ્વીની વ્યાવચ, તો સામે લખવાનું કે ભાઈ કઈ સંસ્થાને આપવાનું એને ખબર નથી. એટલે તમે અમુક 4-5 સંસ્થાઓના નામો કે એના ટેલિફોન નંબર એ જો તમે કરેલા હોય તો એ લોકોને સહેલું પડે, સીધું પડે, એ તરત કરી શકે. એટલે આવી રીતે સાતે ક્ષેત્રોની વ્યવસ્થામાં જીવદયા માટે તો આપણે ત્યાં ઘણી બધી પાંજરાપોળો અને ઘણું બધું છે, તો એ રીતે પણ આ સુકૃત તે કરી શકાય. એટલે પહેલી ગતિ છે દાન, બીજી ગતિ ભોગ. ઘણા લોકો દાન ના આપે પણ પોતે ભોગવતા હોય તો એ બીજી ગતિ છે. પણ જે આપીએ ન શકે અને ભોગવીએ ન શકે એના ધનનો નાશ થાય, એટલે ત્રીજી ગતિ નાશ કહેવાય. આ ધનની ત્રણ ગતિ છે. દાન સૌથી સારામાં સારું છે, ભોગ બીજા નંબરમાં છે, પણ ભોગમાં જો એટેચમેન્ટ હોય, આસક્તિ હોય, તો નવા કર્મો બંધાય. ભોગ તમે નિર્લેપ રહીને ભોગવો તો એની અંદર, ભોગ એટલે તમે સારા કપડાં લાવો, સારું ઘડિયાળ લાવો, ઘરની અંદર સારું ફર્નિચર બનાવો, સારું ઘર તમે બનાવો, તે બધો આપણે આપણા માટે, ભોગ માટે આપણે કરી રહ્યા છીએ. તો એ જે ભોગ છે એમાં એટેચમેન્ટ જો વધ્યું તો પછી કર્મબંધ ત્યાં પણ તીવ્ર થાય, અને જ્યાં એટેચમેન્ટ છે ત્યાં પછી આપણી ઉત્પત્તિ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. જ્યાં પણ ઘરની અંદર તમે છોડ વાવ્યા અને ત્યાં રાગ છે તો વનસ્પતિ તરીકે આપણા આત્માને જવું પડે. એટલે ભોગવવા છતાંય રાગ ન હોવો જોઈએ. જેમ ભગવાન માટે આપણે શું કહીએ, જે ભોગ કર્મ નિવારવા વિવાહ કંકણ ધારતા, એક દૂર કરવા માટે લગ્ન કરે છે, પછી એમાં નવા કર્મો નથી બંધાતા, કારણ કે આસક્તિ નથી, એટેચમેન્ટ નથી, રાગ નથી. આપણને મોટા ભાગે રાગ હોય છે, આસક્તિ હોય છે, એટલે આસક્તિ હોય તો પછી નવા કર્મો વધારે બંધાય. એક રીતે સાદું જીવન એ સૌથી સારું છે, એ દૃષ્ટિએ કે તમને કષાયો પણ ઓછા થાય. જેટલું જીવન વૈભવી હોય એટલા કષાયો પણ એક અપેક્ષાએ વધારે થાય, કારણ કે મોંઘી વસ્તુ કોઈ બાળકથી તૂટી ફૂટી જાય તો આપણને ગુસ્સો આવ્યા વગર ના રહે. પણ સાદું જીવન હોય અને બધું સિમ્પલ વાપરતા હોઈએ અને કંઈ નુકસાન પણ થયું તો પણ એવા કષાયો આપણને ઊભા નહીં થાય. અને બીજી દ્રષ્ટિએ આપણે સાદું જીવન જીવી અને વધેલું બીજાને આપીએ એ લાભ ઘણો વધારે છે. કરકસર કરીને પણ બીજાને આપવામાં લાભ વધારે છે, એટલે એ દ્રષ્ટિએ પણ ઘણા લાભનું કારણ આપણા માટે બને. એટલે ધનની બાબતની અંદર એની મૂર્છા, એના ઉપરનું મમત્વ તે દૂર કરવાનું છે. જો મમત્વ દૂર ન થયું તો પ્રોબ્લેમ એ છે કે ઉંદર, સર્પ એના જેવી યોનિની અંદર જીવને ઉત્પન્ન થવું પડે. આપણે એક સાધ્વીજી ભગવંતની વાત તમને બધાને ખબર છે કે એક પડીલેહણ કરતાં કરતાં રત્ન એને સાચવીને રાખે અને બીજા કોઈને પડીલેહણ કરવા ના આપે, ભગવાનનું પડીલેહણ પણ એમાં રત્ન એક છૂપું રાખેલું, અને એના ઉપરનું એટલું બધું એટેચમેન્ટ હતું કે એટેચમેન્ટના કારણે જાતે જ પડીલેહણ કરે અને જાતે જ રત્ન મૂકે. એમનો કાળધર્મ થયો અને કાળધર્મ થયા પછી જોયું તો એની આજુબાજુ ગીરોલી ફર્યા જ કરતી હતી. ગુરુ મહારાજને જઈને કહ્યું કે અમારા સાધ્વીજી જ્યારથી ગયા ત્યારથી આ ગીરોલી આની આજુબાજુ જ ફરે છે. તે વખતે ગુરુ ભગવંતે કહ્યું કે ગીરોલી બીજું કોઈ નહીં, તમારા ગુરુની જ છે. રત્ન ઉપરની મૂર્છાના કારણે એમની આ સ્થિતિ થઈ છે. એટલે હવે એ છે તો સંગની પંચેન્દ્રિય, એને પણ મન છે. એટલે હવે તમે એ રીતે અંદર અંદર વાતો કરો કે આ પરિગ્રહથી આત્માને કેટલું નુકસાન થાય છે. કારણ કે પરિગ્રહ એક પ્રકારની સંજ્ઞા છે. આપણે ચાર સંજ્ઞાઓ, આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, આ ચારે સંજ્ઞાઓ અનાદિકાળથી આપણને બધાને વળગેલી છે. આહાર સંજ્ઞા તિર્યંચ ગતિમાં વધારે છે, ભય સંજ્ઞા નરક ગતિમાં વધારે છે, મૈથુન સંજ્ઞા મનુષ્ય ગતિમાં વધારે છે, અને પરિગ્રહ સંજ્ઞા દેવ ગતિમાં વધારે છે. એટલે એ પરિગ્રહના ભારથી જે ભારે થયેલો હોય એ સંસાર સમુદ્રમાં ડૂબ્યા વગર રહેતો નથી. હંમેશા ભારે વસ્તુ ડૂબે, હલકી વસ્તુ હોય તો એ તરી જાય. એટલે એના માટે પણ એક રત્નનો વ્યાપારી એ સમુદ્રમાં રોજ મુસાફરી કરે. કોઈ ડાયા માણસે પૂછ્યું, ભાઈ તને તરતા તો આવડે છે ને? તો કે ના, તરતા નથી આવડતું. તો કે શીખી લે તરતા. તો કે મને આવડતું નથી, એટલો ટાઈમ પણ નથી. ત્યારે એને સલાહ આપી કે તું તારા નૌકામાં એક ખાલી ડ્રમ રાખવાનું, અને એ ડ્રમ જ્યારે પણ સમુદ્રમાં આંધી આવે તે વખતે અહીં બાંધી દેવાનું, એટલે ડ્રમના સહારે તું કોઈ પણ કિનારે પહોંચી જઈશ. અને ખરેખર આંધી આવી એ વખતે એને વિચાર કર્યો કે આ ડ્રમ ખાલી બાંધું એના કરતાં સોનું, રૂપું, હીરા, માણેક, મોતી આ બધું છે, પહેલાં એમાં નાખી દઉં અને પછી ડ્રમ બાંધું. અને એ રીતે બાંધ્યું તો બિચારાનો પ્રાણ ગયા. એટલે આ બધું જ આપણને અહીં ડૂબાડનારું છે. આપણા વ્યવહાર ચલાવવા માટે બધાની જરૂર છે. પણ એ જરૂર હોવા છતાંય એના તરફ રાગ નથી રાખવાનો, આસક્તિ નથી રાખવાની. આપણા શ્વેતાંબર સાધુઓ એની પાસે વસ્ત્ર પણ હોય, પાત્ર પણ હોય, કામળી પણ હોય, અને તોય આપણે એને નિષ્પરિગ્રહી કહીએ છીએ. કારણ કે હોવા છતાંય એમાં લેસ માત્ર પણ આસક્તિ નથી, એટેચમેન્ટ નથી, રાગ નથી, એટલે હોવા છતાં પણ પરિગ્રહ નથી એમ કહેવાય. એટલે એ દ્રષ્ટિએ આપણે પણ સંસાર ચલાવવા માટે, વ્યવહાર ચલાવવા માટે આ બધી વસ્તુની જરૂરિયાત હોય, પણ એની અંદર રાગ નહીં, એટેચમેન્ટ નહીં, તો પણ બચી જવાય. એટલે ધનના કારણે જીવોની આવી દુર્ગતિ થાય છે. કેટલાક તો ઉંદર તરીકે થયા હોય, કેટલાક લોકો ઓલા સમુદ્ર આ જે વૃક્ષ છે એના મૂળિયા તરીકે જાય. કારણ કે પહેલાં પૂર્વજન્મમાં ક્યાંક ધન દાટેલું હોય અને દાટ્યા પછી યાદ ના આવે દીકરાને કહેવાનું, અને એ અંદર દટાયેલું જ રહે અને પોતાનું મૃત્યુ થઈ જાય, તો એના ઉપરના રાગના કારણે એ વૃક્ષના મૂળ તરીકે પોતાના મૂળિયા બધા ધન ઉપર ફેલાવી દે કે જેથી કરીને એ ધન કોઈ લઈ ન શકે. તો આવું પણ વનસ્પતિના જીવમાં પણ આવી સંજ્ઞા છે, પરિગ્રહ સંજ્ઞા. તમે જુઓ વનસ્પતિમાં પણ જે ફળ આવે એને, તો એના ઉપર પાંદડા પોતે ફળને ઢાંકી દે છે. તો પાંદડા કેમ ફળને ઢાંકે છે? એની પરિગ્રહ સંજ્ઞા છે કે ભાઈ આ કોઈ લઈ ન જાય, એટલા માટે એ ઢાંકીને રાખે છે. એટલે એકેન્દ્રીય જીવોમાં પણ આવી સંજ્ઞાઓ છે, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. આપણે આ ચારેય સંજ્ઞાઓને દૂર કરવા માટે જ ભગવાને આપણને ચાર પ્રકારનો ધર્મ બતાવ્યો છે. તમારી આહાર સંજ્ઞા દૂર કરવા માટે તપ બતાવી દીધો, કે તમે તપ એવો કરો કે તમારી આ લાલસા દૂર થાય. ખાવાની ના નથી, ખાવું તો પડશે, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આહાર ગ્રહણ કરવો પડશે, પણ આહારની આસક્તિ ન જોઈએ, એટેચમેન્ટ ન જોઈએ, રાગ ન જોઈએ. આ ગરમ ગરમ જ જોઈએ, મસાલો આવો જ જોઈએ, આ જ વધારે સારું લાગે. તો આ બધું જે છે એ બીજી રીતે તિર્યંચ ગતિનું કારણ પણ કહેવાય. જેને આવું બહુ થતું હોય, કદાચ તિર્યંચમાંથી આવેલો હોય અને પાછો તિર્યંચ ગતિમાં જવાનો હોય, એવા જીવો આવી આહારની લાલસા એના જીવનની અંદર વધારે હોય. એટલે તપ એવી રીતે કરવાનો કે આહાર સંજ્ઞા તૂટતી જાય. એટલે ભુવન ભાનુસુરી મહારાજ પાસે એક મહાત્માએ કહ્યું કે મારો આપની કૃપાથી વર્ષી તપ કરવાનો ભાવ થયો છે, આપ અનુમતિ આપો. ભુવન ભાનુસુરી મહારાજ સાહેબે ના પાડી, ના ભાઈ, જો તારે તપ જ કરવો છે તો વર્ધમાન તપની ઓળી કર, વર્ષી તપ નહીં. તું વર્ષી તપ કરીશ તો બેસણાના દિવસે તને વિચાર આવશે કે આજે કોને ત્યાં જઈશ તો મગ મળશે, કોને ત્યાં જઈશ તો રાબ મળશે, કારણ કે કોને ઘરે મહેમાન આવ્યા હોય કે ત્યાં સારી વસ્તુ બની હોય તો ત્યાં વોરવા જવાનું મન થાય. એટલે આવું ન થાય એટલા માટે તું આઈએમ બિલ કર. એટલે આઈએમ બિલમાં ઓટોમેટિક આ રસનો ત્યાગ થઈ જાય. પણ આજકાલ તો આઈએમ બિલમાં એ રસનો ત્યાગ નથી થતો, કારણ કે આઈએમ બિલમાં પણ એટલી બધી વેરાયટીઝ અને એ બધું બને છે કે એમાંય આપણે રસને છોડતા નથી. તો એવું આઈએમ બિલ આપણે ત્યાં પણ, આઈએમ બિલમાં ખરેખર નમક પણ વાપરવાનું નથી. આજે પણ ખડતર ગચમાં નમક વાપરતા નથી, આપણે વાપરીએ છીએ, પણ એનો આશય સ્વાદ જ છે. અને જ્યાં સ્વાદ માટે વપરાય ત્યાં તમને દોષ લાગે, લાગે ને લાગે. કોઈ પણ જગ્યાએ સ્વાદ માટે નથી વાપરવાનું, શરીરને માત્ર ભાડું આપવાનું છે. બસ શરીરને ભાડું આપવા માટે એ રીતે વાપરવાનું છે, કારણ કે આપણે એની પાસેથી કામ લેવું છે. અને કામ લેવા માટે રોજ ઉપવાસ ન થઈ શકે. આમ સામાન્ય રીતે એમ કહેવાય કે ઉપવાસ એ પોતાનું ઘર છે અને આઈએમ બિલ એ મિત્રનું ઘર છે, વિગઈઓ એ શેતાનનું ઘર છે. એટલે ઉપવાસ એ પોતાનું ઘર છે. પોતાના ઘરમાં માણસ હોય એ વખતે એને આનંદ જ હોય. અને આપણો વ્યવહાર કેટલો ઉલટો છે, કોઈ અઠ્ઠમ કે અઠ્ઠાઈ કરે, ભાઈ સાતામાં છો ને, એ સાતામાં જ હોય ને, પોતાના ઘરમાં છે. ઘરમાં તો સાતા જ હોય, ઘરમાં હસાતા ક્યાંથી હોય? હસાતા કોને થાય? જે વધારે ખાય, વારંવાર ખાય, એને હસાતા હોય. એટલે વધારે સાતા તો ત્રણ ટાઈમ ખાતો હોય એને પૂછવાની હોય, કારણ કે તકલીફ એને થાય. જે તપ કરનારને કોઈ દિવસે હસાતા હોય જ નહીં. ભગવાને કહ્યું જ છે, આપણે ભગવાનનું કયું નથી માનતા, ડૉક્ટરનું કયું માનીએ છીએ. ડૉક્ટર કહે કે ભાઈ 11 વાગ્યા પહેલાં મોઢામાં કંઈ નહીં નાખવાનું, તો કે ભાઈ તૈયાર, પણ પોરસી 60 પોરસી એની વાત આવે તો નહીં. એટલે બધી જગ્યાએ આજ્ઞા, પરમાત્માની આજ્ઞા. કેટલું આમ જોવા જાઓ તો ડૉક્ટરો પણ કહે છે, ભાઈ 15 દિવસે એક વખત તમે ખાવાનું છોડી દો. ભગવાન પણ એમ જ કહે છે, 14ના ઉપવાસ કરો. કે કોઈ પૂનમ કરતું હોય તો પૂનમના ઉપવાસ કરો. આમ સામાન્ય રીતે આ પહેલાં પૂનમ જ હતી, પછી આ પાછળથી 14 થઈ. પહેલાં શું હતું, આપણી સંવત્સરી 5મી હતી એટલે પૂનમ હતી, સંવત્સરી 4ની કરી એટલે અહીંયા 14 આવી ગઈ. કારણ કે નિયમ એ છે કે 50મા દિવસે સંવત્સરી આવવી જોઈએ. એટલે હવે તમે 14 કરો તો 4ના સંવત્સરી આવે, પૂનમ કરો તો 5મના સંવત્સરી આવે. પણ એ રીતે જ આપણે તપ વગેરે કરવાનો છે. એટલે આહાર સંજ્ઞા એ દૂર થવી જોઈએ, ભય સંજ્ઞા દૂર થવી જોઈએ, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. આ ભય સંજ્ઞા પણ કેટલી બધી જીવોને સતાવે છે. ભય સતત રહ્યા જ કરે છે લોકોને. તો આવો ભય કે કંઈ હોવો જ ન જોઈએ. નિર્ભય અભય દયાણમ, ભગવાન અભયને આપનારા છે. એમ આપણે પણ જગતના જીવોને અભય આપવાનું છે. અને જગતના જીવોને અભય ક્યારે આપી શકીએ? સામાયિક પ્રતિક્રમણ પૌષધ આવી ક્રિયામાં હોઈએ એવા સમયે આપણે બધા જીવોને અભય આપીએ છીએ. એટલે કહેવાનો આશય એ છે કે ધન ઉપર મૂર્છા ન જોઈએ, મમત્વ ન જોઈએ. અને ધન આપણા સંતાનોને પણ એટલું જ આપવાનું છે જેટલી એનામાં પાત્રતા હોય. પાત્રતાથી વધારે આપવા ગયા અને સંતાન વ્યસનોની અંદર કે એવી રીતે ચકચૂર બન્યો તો એ પાપ પણ આપણને, જે પણ ગતિમાં આપણે હોઈએ ત્યાં એ પાપની સજા આપણે ભોગવવી પડે. એટલે હંમેશા જ્યાં જેટલી પાત્રતા છે એટલું જ આપવાનું છે. સામા પક્ષે સંતાનો માટે પણ શાસ્ત્રોએ કહ્યું, ભાઈ તમારા માતા પિતાનો સ્વર્ગવાસ થાય પછી તમારે એમની વસ્તુઓ વાપરવાની નહીં, એમની સંપત્તિ વાપરવાની નહીં, એનો સંપત્તિનો 7 ક્ષેત્રમાં ઉપયોગ કરી દેવાનો. સિવાય કે માતા પિતાએ સમજપૂર્વક પોતાને કંઈ આપીને ગયા હોય એ જુદી વાત છે. પણ આવું કંઈ ન હોય તો પુત્રને પણ એ વાપરવાનો અધિકાર નથી, શાસ્ત્રો ના પાડે છે. જો વાપરો તો માતા પિતાની મૃત્યુની અનુમતિનું પાપ લાગે, એટલા માટે એનો નિષેધ કર્યો. અને માતા પિતા માટે આપણે ત્યાં એટલા સુધી કહ્યું, જેમ ભગવાનને ત્રિકાળ નમસ્કાર કરવાનો એમ માતા પિતાને પણ ત્રિકાળ નમસ્કાર કરવાનો છે. માતા પિતાની સેવા પણ તીર્થની જેમ સેવા કરવાની છે. એટલે માતા પિતાને પણ ત્રિકાળ નમસ્કાર. ક્યાંય પણ અયોગ્ય સ્થાને માતા પિતાનું નામ પણ ન લેવાય. જે પણ સુકૃત આપણે કરવું હોય તે એમના હાથથી કરાવાય. કારણ કે એ સમય એવો હતો કે એમને બહુ સ્ટ્રગલ કરીને પૈસા મળેલા છે. અને સ્ટ્રગલના કારણે સ્વાભાવિક રીતે આજે યંગ જનરેશન જે રીતે પૈસા વાપરી શકે એ ઓલ્ડ જનરેશન ન વાપરી શકે. એટલે એવા સમયે સુકૃત કરવા માટે પણ માતા પિતા પાસે કરાવડાવે કે જેથી કરીને એ માતા પિતાને પણ આનંદ થાય, એની અનુમતિ ઊભી રહે. સાથે સાથે દાન ધર્મ એ જો એવા ગાઢ સંસ્કાર પડે આપવાના તો ભવાંતરની અંદર પણ આપવાનું મન થાય. એટલે કહેવાનો આશય એ છે કે ધન એ સંગ્રહ કરવા જેવી વસ્તુ નથી. સંગ્રહ ખાલી એટલો જ કરવાનો છે જેટલી આપણી આવશ્યકતા છે. પછી લોકો જાત જાતના વિચારો કરે, બીમારી આવી જશે તો, આ બીમારી આવી જશે તો એ વિચાર જ બીમારી લાવી દે. આપણે તે સમયે વિચારવાનું કે બિચારા રસ્તા ઉપર કામ કરનારા માણસો રોજ રોજનું ચલાવતા હોય છે અને તોય કેટલા મસ્તીથી પોતાનું જીવન જીવે છે. એટલે આપણે આનો તો અંત જ નથી. પછી એમ થાય કે ના ભાઈ, આ તો આટલાય ઓછા પડશે, આટલાય ઓછા પડશે. અને એના માટે આપણે આપણો મનુષ્ય જન્મનો જે કિંમતી સમય છે એ કિંમતી સમય આપણે એમાં વેડફી નાખીએ છીએ. એટલે પછી આપણને આ ધર્મ મળવો એ પણ દુર્લભ બની જાય. કારણ કે ભગવાનનો ધર્મ મળ્યા પછી આપણે એની આજ્ઞાનું પાલન ન કરીએ, શક્તિ હોવા છતાંય, તો પછી એ ભગવાનનો ધર્મ આપણને મળે નહીં. જેનો દુરુપયોગ કર્યો એ ન મળે. એટલે ભગવાનનું શાસન મળ્યું પણ શાસનમાં જેટલો આપણે સદુપયોગ કરવાનો હતો એ ન કરી શક્યા તો પછી ભવાંતરની અંદર ભગવાનનું શાસન ન મળે. જીવ દુર્લભ બોધિ બની જાય. દુર્લભ બોધિ એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ એના માટે ઘણી દુર્લભ થઈ જાય. કદાચ જૈન ધર્મ એને મળે ખરો, પણ એનાથી એને સમ્યક દર્શન એ પ્રાપ્ત ન થાય અને અનંતકાળ સંસારની અંદર રખડપટ્ટી કરવી પડે. એટલે ધન ઉપરનું જે મમત્વ છે, એ ધન ઉપરનું મમત્વ એ પણ આપણે દૂર કરવાનું છે. આ બધા જ અવરોધરૂપ છે આપણી ક્ષમતાની અંદર, આ બધું અવરોધરૂપ બને છે. એટલે એ બધા જ પ્રકારના મમત્વને આપણે દૂર કરવાનું. એમ શરીર ઉપરનું મમત્વ આપણને સૌથી વધારે નજીકમાં કાંઈ હોય તો શરીર છે, એના ઉપરનો મોહ પણ ઘણો છે. અને આ શરીરને પોષવા માટે લોકો અભક્ષ્ય, અનંતકાય આવા બધા પદાર્થો વાપરે. તો અભક્ષ્ય વાપરીને આપણને સારું રહે એવું ક્યારેય ન બને, કારણ કે અભક્ષ્ય એને કહીએ કે જેમાં ત્રસ જીવોની વિરાધના થાય, અને અનંતકાય એને કહીએ કે જેમાં અનંત જીવોની વિરાધના થાય. અનંત જીવોની વિરાધના કરીએ અને આપણને સાતા મળે એ તો કેવી રીતે બને? કદાચ વર્તમાનમાં પુણ્યનો ઉદય હોય અને શરીર સારું રહે, પણ જે અનંતકાય આદિનું ભક્ષણ કર્યું એના કારણે ભવાંતરની અંદર કેટલા, એક તો પહેલા નંબરમાં અનંત જીવનું આપણે ભક્ષણ કર્યું એટલે ઇન ટુ ટેન એટલા તો આપણા જન્મ મરણ વધી જાય. અને પછી જે પણ આ સંસારમાં પરિભ્રમણ થાય એ બધું નફામાં. એટલે કહેવાનો આશય, કહેવાનો આશય એ છે કે શરીર પર પણ જરા પણ મમત્વ રાખવા જેવું નથી. મોટા ભાગે શરીરને વધારે સાચવીએ છીએ, પણ એને સાચવવાનું આપણો આશય ઉપકરણ તરીકે સાચવવાનો આશય છે, કે જેનાથી આપણો એ વધારે સારી રીતે ધર્મની આરાધના, સાધના, કાયોત્સર્ગ વગેરે પણ બહુ જ સારી રીતે અપ્રમત્ત ભાવે કરી શકીએ. એ આશયથી આપણે શરીરને કસરત વગેરે દ્વારા કરીને પુષ્ટ કરીએ છીએ. નહીંતર કર્મસત્તા શું કરે છે? બે બકરા હોય, બે બકરાની અંદર એકને ઓલો એનો માલિક રૃષ્ટપુષ્ટ ખવડાવતો હોય, સારામાં સારું ખવડાવતો હોય, એના કારણે એનું શરીર રૃષ્ટપુષ્ટ થાય, અને બીજાને સામાન્ય ખોરાક આપતો હોય, તે વખતે પેલા બકરાને પેલાની ઈર્ષ્યા થાય કે જો મારો માલિક અમારા બેમાં ભેદ રાખે છે. અને પછી જ્યારે બકરી ઈદનો દિવસ આવે તે વખતે જે રૃષ્ટપુષ્ટ થયેલો બકરો હોય એનો નંબર લાગી જાય, ત્યારે પેલો રાજી થાય, સારું થયું મને મારા માલિકે સારું ન ખવડાવ્યું, નહીંતર મારી એ આજે હાલત થાત. બસ આપણે સંસારમાં પણ આ જ કરીએ છીએ, શરીરને વધારે પંપાડીને જે રૃષ્ટપુષ્ટ કરીએ છીએ એનાથી કર્મસત્તા મોટી સજા કરશે. કારણ કે આ જેનો પરમાત્માએ નિષેધ કર્યો છે, આપણે જે 36 કર્તવ્યોમાં પહેલું જ કર્તવ્ય એ છે મનઃ જીણાણમ આણમ, ભગવાનની આજ્ઞાને માનવી, આ સૌથી પહેલા નંબરનું આપણું કર્તવ્ય છે. એના બદલે આજના મોટા ભાગના જીવોનું જીવન સંજ્ઞા પ્રધાન બની ગયું છે. ચારે સંજ્ઞાઓની અંદર એ અથડાતા કૂટાતા હોય અને એ રીતે જીવન જીવે. આ દેશમાં આવેલા લોકોનું જીવન કદાચ પ્રજ્ઞા પ્રધાન બની ગયું છે, પોતાની બુદ્ધિના આધારે બધું ચાલી રહ્યું છે. પણ આપણે સંજ્ઞા પ્રધાન પણ નહીં, પ્રજ્ઞા પ્રધાન પણ નહીં, પણ આજ્ઞા પ્રધાન જીવન બનાવવાનું છે. પરમાત્માની આજ્ઞા શું છે? બસ જે આજ્ઞા છે એ પ્રમાણેનું જીવન જો જીવીએ તો સહજ રીતે જ દુર્ગતિ વગેરેથી તો બચી જવાય, પણ મોક્ષ પછી બહુ દૂર નથી. એક દ્રષ્ટિએ જોવા જાઓ તો મોક્ષ બહુ સહેલો છે, કારણ કે જે આપણું પોતાનું છે એ જ આપણે પ્રગટ કરવાનું છે, બહારથી કાંઈ લાવવાનું નથી. જે આપણામાં જ પડેલું છે, એ આપણામાં પડેલું છે, એને આપણે ખોલવાનું છે. અને એને ખોલવા માટે, અને હંમેશા ગુણો સહેલા છે, દોષો અઘરા છે, પણ આપણું જીવન દોષોથી ટેવાઈ ગયેલું છે. સાચું બોલવું સહેલું કે જૂઠું બોલવું સહેલું? સાચું બોલવામાં કોઈ તકલીફ નથી, તમે જે છે એવું બોલી દો, પણ જૂઠું બોલો તો બુદ્ધિની જરૂર પડે, કારણ કે જૂઠું તમે ચાર જગ્યાએ જૂઠું બોલ્યા ચારેને યાદ રાખવા પડે, આને મેં આવી વાત કરી છે, આને આવી વાત કરી છે, આને આવી વાત કરી છે, પાછા એકબીજા મળી જાય ત્યારે વાત ન થઈ જાય એની એ કાળજી રાખવી પડે. અને સાચું બોલવામાં કાંઈ જરૂર જ નથી. એટલે ગુણો બહુ સહેલા છે, અઘરા દોષો જ છે. આપણે દોષો, ક્ષમા કેટલી સહેલી, ક્રોધ અઘરો છે, ક્ષમા સહેલી છે, ખાલી તમારે એટલું ક્યાં જાણે મેં સાંભળ્યું જ નથી, બસ બીજું કાંઈ કરવાનું જ નથી. કોઈ ગમે તેમ ભલે ને બોલે, આપણને શું ફરક પડે છે? જે બોલે છે એ કોને બોલે છે? કદાચ એ આપણું નામ લઈને બોલે, તો નામ તો આ પર્યાયનું નામ છે, આત્માનું નામ થોડું છે. આ થોડા સમય માટે અપાયેલું નામ છે. હવે એને કોઈ ગાળ આપે છે તો આપવા દો ને, એમાં મને શું ફરક પડે છે? અને આપ્યું તો મારું અપયશ નામ કરમાં ખપે છે, નહીંતર ક્યાંથી ખપે? અને આજકાલ વોટ્સએપના જમાનાની અંદર તમારું વધારે પણ કદાચ એ રીતે ફેલાવો થાય તો તમારું કર્મ જલ્દી જલ્દી ખલાસ થઈ જાય, કારણ કે સ્પ્રેડ ઉદીરણાથી બધું તમારું ભોગવાઈ જાય. એવું પણ થાય, પણ એ ત્યારે ભોગવાય કે આપણી સમતા હોય. સમતા ન હોય તો અનેક ગણા નવા કર્મો જીવ બાંધી બેસે. એટલે સમતા એક દૃષ્ટિએ બહુ જ સહેલી છે, જાણે કાંઈ બન્યું જ નથી, બસ એ રીતે જ રહેવાનું. જો એ રીતે રહીએ તો સમતા રહે, નહીંતર સમતા ન રહે. એટલે એ સમતા ન રહે એટલે શું થાય? નવા કર્મબંધ થાય. નવો કર્મબંધ તમને પાછો જ્યાં સુધી ભોગવાય નહીં ત્યાં સુધી તમારે એ ચક્કરની અંદર ફસાયા જ કરવું પડે. અને એવું નથી કે અબાધા કાળ પૂરો થાય એટલે તરત જ એ કર્મ ઉદયમાં આવી જશે. ભગવાન મહાવીરે 18મા ભવમાં જે કર્મ બાંધ્યું, 3જા ભવમાં કર્મ બાંધ્યું, એ કર્મ છેક છેલ્લા ભવમાં પણ ઉદયમાં આવ્યું છે. જે 3જા ભવનું નીચ ગોત્ર કર્મ છે એ છેલ્લે 82 દિવસ દેવાનંદાની કુક્ષીમાં રહેવું પડ્યું છે. કે 18મા ભવમાં જે કાનમાં શીશું રેડાવ્યું એ કર્મ પણ પોતાના કાનમાં ખીલા ઠોકાયા છે 27મા ભવમાં. વચ્ચેનો ગાળો ઘણો લાંબો છે પણ એ ગાળાની અંદર એ કંઈ થયું નથી. એટલે કહેવાનો આશય એ છે કે કર્મ ગમે ત્યારે ઉદયમાં આવશે. એટલે બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે સો સંતાપ સલુણા, કર્મ બાંધતા પહેલાં જ વિચાર કરવાનો છે. ઉદયમાં તો જ્યારે આવશે, હવે આ જન્મમાં કદાચ ઉદયમાં આવે સમજ હોય તો તમે ક્ષમતા રાખીને દૂર કરો, પણ બીજી કોઈ ગતિમાં કર્મ ઉદયમાં આવે ત્યાં ક્ષમતા કેવી રીતે રહેશે? એટલે એ ક્ષમતાનો અભ્યાસ કરવાનો આ જ ભાવ છે. આની અંદર તમારે ટેવ પાડવી પડશે ક્ષમતા રાખવાની. જો એ ટેવ પડી ગઈ તો પછી કોઈ પણ ભાવમાં જાય તો ત્યાં પણ આ 100 વર્ષની ટેવ એ પણ આગળ કંઈ કામ જલ્દી કરવાની નથી, કારણ કે આપણો જે આ સ્વભાવ છે એ અનાદિકાળનો છે. એક અપેક્ષાએ આમ અનાદિકાળનો એટલા માટે ન કહેવાય કે પ્રવાહથી અનાદિકાળ કહેવાય, પણ કર્મ આત્મા ઉપર અસંખ્ય કાળના છે, એ અનાદિકાળના નથી. જે પણ કર્મ આપણા ઉપર અત્યારે વળગેલું છે એ જૂનામાં જૂનું 70 કોડાકોડી સાગરોપમ પહેલાંનું હોય, એના પહેલાંનું ન હોય. એટલે અસંખ્ય કાળના કર્મ થયા. આપણો આત્મા અનાદિકાળથી, એટલે પ્રવાહથી કર્મ બંધ આપણને થયા જ કરે છે, પણ એનો સંસ્કાર એ જીવને ઘણા લાંબા સમય સુધી હેરાન કર્યા કરે છે. એટલે આપણે આ જો ગુણવાળું જીવન બની જાય જ્યાં દરેક જગ્યાએ, અને આ એક મોહનીય કર્મ જેવું છે. આપણે એક રીતે મોહનીય કર્મ રાજા છે, આ એક એક બાજુની વાત છે, પણ બીજી બાજુ એ છે કે બીજા કોઈ પણ કર્મના ઉદયને આપણે નિષ્ફળ બનાવી શકતા નથી. મોહનીય કર્મના ઉદયને નિષ્ફળ બનાવી શકાય. દાખલા તરીકે તમારો જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ઉદય હોય, તમે ગમે તેટલી મહેનત કરો, યાદ ન રહે તે ન જ રહે, ભૂલી જ જવાય. પણ મોહનીય કર્મની બાબતમાં એવું નથી. તમને સવારે ઉઠીને નક્કી કર્યું કે આજે મારે ગુસ્સો નથી જ કરવો, આજે મારે ક્ષમા જ રાખવાની છે, આવું નક્કી કર્યું હોય પછી કોઈ ગુસ્સો કરાવવા માટેના ગમે એટલા પ્રયત્નો કરે, પણ તમે એના ઉપર કંટ્રોલ કરો છો, એટલે શું થયું? તમે ક્રોધ મોહનીયના ઉદયને નિષ્ફળ બનાવી દીધો. ઉદય થાય એવા નિમિત્તો મળ્યા હતા, પણ નિમિત્ત મળવા છતાં પણ તમે ગુસ્સો બહાર નહીં આવવા દીધો. કે મનથી પણ ધીમે ધીમે એ થશે કે મનથી પણ કોઈના તરફ એ કશાય ભાવ નહીં આવે. મનથી જગતના બધા જ જીવો તરફ મૈત્રી ભાવ આવશે. ક્રોધાત પ્રીતિ વિનાશમ, જે ક્રોધ કશાય છે એ પ્રીતિનો નાશ કરે છે, પ્રેમનો નાશ કરે છે. માન કશાય વિનયનો નાશ કરે છે. એટલે એ બધા જે કષાયો છે એને બરાબર ઓળખવાના છે. આગળ એક અધિકાર જ આવવાનો છે, કષાય ત્યાગ અધિકાર. આના પછીનો જે અધિકાર છે એ વિષય પ્રમાદ ત્યાગ અધિકાર, અને એના પછી કસાય ત્યાગ અધિકાર, એની અંદર આ બધી વાતો આવશે. પણ શરીર એને પણ પંપાડવું નથી, એટલે સ્ત્રી એની બાબતમાં મમત્વ બિલકુલ રાખવાનું નહીં. ત્યાર પછી આપણે સંતાનોની બાબતમાં પણ બહુ વિસ્તારથી વાત કરી કે સંતાનો તરફ પણ લેશ માત્ર પણ રાગ દશા નહીં, મોહ દશા નહીં, સંતાનોમાં સંસ્કરણ અને એ રીતે એ લોકો ધર્મમાં આગળ વધે એવા પ્રકારનો આપણો પ્રયત્ન. પછી ન પણ વધે તો એ જાણે, પણ આપણો પુરુષાર્થ, આપણો પ્રયત્ન એ દિશામાં હોય કે એના સારા સંસ્કારો આવે, આવ્યા પછી ટકી રહે, ટકી રહ્યા પછી એ ગુણો વધ્યા કરે, એવા પ્રકારનો આપણો પુરુષાર્થ જો હોય તો એ રીતે કામ લાગે. અને ધન એને આપણે 11મો પ્રાણ સમજીએ છીએ. આપણા આમ 10 પ્રાણ કહેવાય, 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસને આયુષ્ય. પણ ધન એને પણ 11મો પ્રાણ સમજીએ એટલે જાય તો દુઃખ થાય. જેમ ઓલા ઉંદર, તો ઉંદર જેવો પણ ઓલે રોજ સોના મોરો કાઢે ને મૂકે અને એ રીતે જુએ, એક સોના મોર ખાલી આડી અવળી કરી દીધી તો પછડાટ ખાઈને બિચારો મરી ગયો. બોલો આ તિર્યંચ ગતિનો જીવ, એને પણ આના ઉપર આટલી બધી પ્રીતિ, ધન ઉપર આટલી બધી પ્રીતિ, અને એના કારણે એ જીવનું બિચારાનું ત્યાં મૃત્યુ થઈ ગયું. એટલે આપણે ધન તરફ પણ બિલકુલ મોહ રાખવાનો નથી, બસ મમત્વ રાખવાનું નથી, અને ધનને શક્ય તેટલું સુકૃતની અંદર વાપરતા રહેવાનું. અને સુકૃતની વ્યાખ્યા એ કે પરમાત્માની આજ્ઞા મુજબનું સારું કાર્ય. સુકૃત એટલે સારું કાર્ય, સામાન્ય સુકૃતનો શબ્દનો અર્થ એ થાય, પણ આપણે અહીં એ અર્થમાં લેવાનું કે પરમાત્માની આજ્ઞા મુજબનું સારું કાર્ય. બસ આ જે આપણે 7 ક્ષેત્રો, જીવદયા, અનુકંપા, આ બધી જે વાત કરી, એ બધી જ વાતો પરમાત્માની આજ્ઞા મુજબના આ બધા જ સારા કાર્યો છે. એટલે એની અંદર આપણે આપણા ધનનો ઉપયોગ વધારે ને વધારે એમાં ને એમાં જ કરવાનો છે. એટલે આજકાલ અનુષ્ઠાનોની પાછળ પણ ઘણું ધન ખર્ચાય છે, પણ એમાં વિવેક જરૂરી છે. જેટલી આવશ્યકતા છે એટલું ખર્ચાયનો વાંધો નથી, પણ જે પૈસાનો બગાડ થાય છે એ ન થવો જોઈએ. અને એની જગ્યાએ એ જ પૈસાથી આજે આપણે જોઈએ છીએ કે જે આ મુસ્લિમ વર્ગ છે એની ઓલી મદ્રેસાઓ ચાલે છે, તો એ મદ્રેસાઓમાં એ લોકો 40,000થી ઓછો પગાર કોઈને નથી આપતા, અને આપણી પાઠશાળાઓ જે પણ ચાલે છે એ 3,000 પગારમાં પણ કામ કરતા હોય ને 5,000માં પણ કામ કરતા હોય એવી સિચ્યુએશન છે આપણી. એટલે કહેવાનો આશય એ કે જે જ્ઞાનદાન કરે છે, સૌથી શ્રેષ્ઠ દાન જો કોઈ હોય તો જ્ઞાનદાન છે. એક દ્રષ્ટિએ જોવા જઈએ જે પણ આપણે પુણ્યબંધના પ્રકારો છે એમાં અન્નદાન, જલદાન, વસ્ત્રદાન, આસનદાન, સ્થાનદાન, આ બધા દાન અમુક ટાઈમ પૂરતા જ ઉપકાર કરે, એનાથી આગળ ઉપકાર ન કરે. કોઈને ભૂખ લાગી હોય ને ખાવાનું આપો તો એ ઉપકાર કેટલો થાય? 1-2 દિવસનો થાય. પીવા માટે પાણી આપો તો ઉપકાર 3-4 કલાકનો થાય. કોઈને પહેરવા માટે વસ્ત્ર આપો તો ઉપકાર 2-4 વર્ષનો થાય. કોઈને રહેવા માટેની જગ્યા, ઘર આપી દો તો ઉપકાર 1 ભવનો થાય. પણ કોઈને જ્ઞાન આપો તે ઉપકાર આખી એની ભવની પરંપરા સુધરી જાય, એટલે મોટો લાભ. એટલે આપણે ત્યાં એમ કહેવામાં આવ્યું, પ્રથમ જ્ઞાન પછી દયા રે, સંવર મોહ વિનાશ. દયા પણ પછી, અભયદાનનો નંબર 2 નંબરમાં. અભયદાન કરતાં પણ શ્રેષ્ઠ દાન એ જ્ઞાનદાન છે, કારણ કે જ્ઞાનથી જ ખબર પડે કે આને જીવ કહેવાય ને આને જડ કહેવાય. જીવ કહેવાય એ સમજ પડે તો જીવને અભયદાન આપે, જીવ કહેવાય એ ખબર જ ન પડે તો અભયદાન કેવી રીતે આપે? એટલે જ્ઞાનદાન એ સૌથી શ્રેષ્ઠ થાય. અને એટલા જ માટે આપણે પહેલો નમસ્કાર અરિહંત પરમાત્માને કરીએ છીએ. સિદ્ધ પરમાત્માએ 8 કર્મનો ક્ષય કર્યો છે, અરિહંત પરમાત્માએ 4 ઘાતી કર્મનો જ ક્ષય કર્યો છે, અને તોય અરિહંતને પહેલો નમસ્કાર એટલા માટે કે જ્ઞાન દાન કરે છે. એ જે ધર્મતીર્થની સ્થાપના કરીને જગતના જીવો ઉપર જે ઉપકાર કરે છે એ ઉપકાર બીજું કોઈ કરી શકે નહીં, એટલે અરિહંતની પ્રધાનતા. અને વ્યવહારમાં પણ કહેવાય કે ઉપકારીને હંમેશા પહેલો નમસ્કાર કરાય, જે પોતાના ઉપર જેને ઉપકાર કર્યો હોય. મદન રેખા એ જ્યારે પણ પોતાના પતિની એના જ ભાઈએ, સગા ભાઈએ એટલે એને હત્યા કરી. તો તેવા સમયે મદન રેખાએ પોતાના પતિના પરિણામ ન બગડે એટલા માટે એને નિર્યામણા કરાવી, અંત સમયની આરાધના કરાવી, અને આરાધનામાં એવા જોડી રાખ્યા કે આયુષ્ય પૂરું થયું ત્યાં સુધી એનું મન આરાધનામાં હતું. પરિણામે દેવલોકની અંદર એ દેવ તરીકે ઉત્પન્ન થયા. અને આ બાજુ ઓલા વિદ્યાધરને ખબર પડી કે હવે આ મદન રેખા એકલી છે, એટલે એને અપહરણ કરીને લઈ ગયો, તું મારી પત્ની બની જા. મદન રેખા તો સતી હતી એટલે એ રીતે થાય નહીં. એટલે મદન રેખાએ કહ્યું, તું મને નંદીશ્વર દ્વીપની યાત્રા કરાવ, તારી પાસે આટલી શક્તિ છે તો પહેલાં મને યાત્રા તો કરાવ, પછી આપણે જોઈશું. એમ કરીને કાળક્ષેપ કરી દીધો. યાત્રા માટે ગયા નંદીશ્વર દ્વીપ ઉપર. જેને અપહરણ કર્યું એના પિતા, એણે પણ દીક્ષા લીધેલી, એ ચાર જ્ઞાનના ધણી હતા અને નંદીશ્વર દ્વીપ ઉપર એમની દેશના ચાલુ હતી. અને તે સમયે દેવ આવ્યો અને મદન રેખાને પ્રદક્ષિણ આપવા લાગ્યો. એટલે ઓલા કહે છે વિદ્યાધર કે આવો અવિનય કેમ કરે છે, અહીં ગુરુ મહારાજ બેઠા છે અને તું અહીં કને એક સ્ત્રીને કેમ પ્રદક્ષિણ આપે છે. એટલે એ મદન રેખા તો કાંઈ ન બોલી, કે પેલો દેવ પણ કાંઈ ન બોલ્યો, પણ ગુરુ મહારાજે કહ્યું કે ભાઈ એ દેવ જે કરે છે તે યોગ્ય જ છે, કારણ કે એને દેવ તરીકે મોકલનારા મદન રેખા છે. જો એને આરાધના ન કરાવી હોત તો એ ત્યાં સુધી પહોંચત જ નહીં. એટલે ઉપકારીને પહેલો નમસ્કાર કરવાનો. એટલા માટે અહીં આપણે ઉપકારીનું સ્થાન એ સૌથી વિશેષ છે. એટલે આપણામાં કૃતજ્ઞતા નામનો ગુણ જોઈએ. કૃતજ્ઞતા એ કે જેનો ઉપકાર આપણા ઉપર હોય એને આપણે છેક સુધી ભૂલીએ નહીં, અને ઉપકારનો બદલો વાળવાનો આપણો પ્રયત્ન હોય. જ્યારે પણ મોકો મળે એ વખતે એના ઉપકારનો બદલો વાળવાનો પ્રયાસ કરીએ, એ કૃતજ્ઞતા ગુણ છે. એટલે આપણે કોઈના ઉપર ઉપકાર કર્યો હોય એ યાદ રાખવાનો નથી, પણ આપણા ઉપર કોઈએ ઉપકાર કર્યો હોય તો એને ભૂલવાનો નથી. એને યાદ રાખીને ક્યારે હું આ ઋણમાંથી મુક્ત બનું એ ભાવ આપણે કરીને જ્યારે પણ અનુકૂળતા મળે તે સમયે એ ઋણમાંથી મુક્ત બનવાનો આપણે પુરુષાર્થ કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. ઘણી વખત એવું બને કે એવી દરિદ્ર અવસ્થા હોય, વાલ્કેશ્વરની અંદર સુપાર્શ્વનાથનું દેરાસર, અને સુપાર્શ્વનાથના દેરાસરની અંદર એક ભાઈ ગયા, આઈમ્બિલ ખાતું ચાલતું હતું, મને ખાવાની તકલીફ છે, મારે આઈમ્બિલ નથી, પણ તમે મને રજા આપો તો હું કને વાપરવા માટે બેસું. ટ્રસ્ટી ઉદાર હતા, કંઈ વાંધો નહીં ભાઈ, તને આઈમ્બિલ ન હોય તો પણ વાપરવા બેસી જા, અને વપરાવ્યું. અને પછી એ ભાઈએ કહ્યું કે ભાઈ મારી આ તકલીફ હમણાંની રોજની છે, એટલે જો તમને વાંધો ન હોય તો હું કને વાપરવા માટે આવું, એક ટાઈમ આવી રીતે આઈમ્બિલની રસોઈ હું વાપરી લઈશ. પેલા ભાઈ ઉદાર હતા, એને હા પાડી. વર્ષો જતાં એ ભાઈની પાસે જ્યારે સંપત્તિ આવી, પૈસા આવ્યા, એટલે એને લગભગ 100થી વધારે આઈમ્બિલ ખાતા એ પૂરેપૂરો આઈમ્બિલ ખાતાનો લાભ લીધો, કે આ આઈમ્બિલ ખાતું હતું તો મને આ ખાવા માટે મળ્યું, તો એવી રીતે બીજા લોકોને પણ કોઈને તકલીફ હોય તો એ સમયે કામ લાગે. એટલે હંમેશા જે ક્ષેત્ર દ્વારા આપણા ઉપર ઉપકાર થયો હોય, આપણે જે પણ ક્ષેત્રમાં યાત્રા વગેરે માટે ગયા હોઈએ, તો ત્યાં પણ આપણી ફરજ છે કે આપણે જેટલું વાપરીએ એના કરતાં વધારે આપણી શક્તિ હોય તો, જેની શક્તિ ન હોય એના માટે વાત જ નથી, પણ જેની શક્તિ હોય એ એનાથી એને વધારે આપીને આપવું. અમુક પ્રસંગો એવા હોય, અમુક બાબતો એવી હોય કે સમજ ના પડે કે આ ઋણ કેવી રીતે ચૂકવવું. દાખલા તરીકે નવાણું કરવા ગયા, તો હવે એ તો કરાવનાર કોઈ હોય અને આપણે કર્યું હોય, સિવાય કે તમારે અહીંથી એવું પણ થાય છે કે યુએસના જ બધા લોકો ગયા હોય ને પોતાના ખર્ચે કરતા હોય, એવું પણ થાય છે. પણ ધારો કે એવું ન થયું ને આપણે જ્યાં ચાલે છે એ જગ્યાએ જઈને આપણે નવાણું કરી લીધી, તો એના ઉપકારનું ઋણ કેવી રીતે ચૂકવવાનું? તો એ રીતે ચૂકવી શકાય કે આપણે 1.5 મહિનો એકાશના કર્યા એટલે 45 દિવસ સુધી આવું વાપર્યું, તો કમસે કમ 45 સાધર્મિકોને પોતાના ઘરે બોલાવી અને જેવા ઉત્તમ દ્રવ્યોથી સામેના વ્યક્તિએ ભક્તિ કરેલી એવા જ ઉત્તમ દ્રવ્યોથી આપણે એની ભક્તિ કરી, અને પછી ચાંદલો કરીને બહુમાન કરી દઈએ તો ઉપકારનું કંઈક અંશે ઋણ આપણું ચૂકવાય. એમ દરેક બાબતમાં આ રીતે આપણે ઉપકારનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરવાનો, નહીંતર એ ઋણ ચૂકવવાનું તો આવે જ, કોઈને કોઈ ભવની અંદર ક્યાંય ને ક્યાંય ચૂકવવાનું તો આવે જ, પણ ક્યાંક સારી રીતે ચૂકવાય, ક્યાંક ખરાબ રીતે ચૂકવાય, એ રીતે પણ થાય. એટલે કહેવાનો આશય એ છે કે ધન બસ એના ઉપર મોહ નહીં રાખવો, મમત્વ નહીં રાખવું, નહીંતર આવી યોનિઓની અંદર જીવને ઉત્પન્ન થવું પડે, સાપ જેવી યોનિની અંદર ચાલ્યો જાય. કારણ કે આખો સંકુલમાં એ ફર્યા જ કરે કે જેથી કરીને કોઈ આવીને એનો કબજો ન જમાવે, એટલા માટે એવી યોનિની અંદર પણ જીવને ચાલ્યા જવું પડે. એટલે ઘણી વખતે મૃત્યુ વખતે કોઈ પહેલાં આ નાના ગામની અંદર આવું બધું બનતું હોય છે કે નાનકડા ગામોમાં શું કરે કે માણસનું મૃત્યુ થાય અને પછી એને સ્મશાને લઈ જાય, તે વખતે એક લોટની થાળી હોય, એ થાળી ઘરની અંદર રાખી હોય, અગ્નિ સંસ્કાર કરીને આવીને જુએ તો એ થાળીમાં કંઈક નિશાન થયું હોય, ક્યાંક પગલાં પડ્યા હોય તો બાળકના પગલાં હોય તો સમજવાનું કે મનુષ્ય તરીકે ગયો છે, આવી રીતના હોય તો સાપ જેવી રીતે ઉત્પન્ન થયો છે. આમ આખી તમને ગતિનો ખ્યાલ આવી જાય, દેવ વિમાન આખું દેખાય, તમે દેવ વિમાન દેખાય કે આ દેવલોકની અંદર ગયો છે. આ નાના ગામોમાં આજે પણ લોકો આવી રીતે કરે છે કે જાય આવી રીતે, તે સમયે આ થતું હોય છે. એટલે પાછળથી સામાન્ય રીતે તો નિયમ છે કે ભાઈ જેવી મતિ તેવી ગતિ, છેલ્લા સમયનો જે ભાવ હોય એ પ્રમાણે માણસ ત્યાં ઉત્પન્ન થાય, અને છેલ્લા સમયે તેવો જ ભાવ આવે કે આયુષ્ય બંધ વખતે જે ભાવ હતો. છેલ્લે આયુષ્ય બંધાયું હોય તો જુદી વાત છે, પણ વચ્ચે આયુષ્ય બંધાયું હોય અને છેલ્લા સમયે એ સારું પણ હોય પણ આયુષ્ય બંધ ખરાબ થયું હોય તો છેલ્લા ટાઈમે એને ખરાબ પરિણામ આવી જાય. શ્રેણિક મહારાજા આમ તો કેવું ઉત્તમ જીવન, પણ એ ઉત્તમ જીવનમાં પણ પાછળ તીર્થંકર નામકર્મના બંધ સુધી પહોંચી ગયેલા, પણ એ પણ કોણિકનું આ પ્રકારનું થયું ત્યારે સહેજ વિચલિત થઈ ગયા કેમ નરકમાં જવાનું હતું. હવે જ્યાં જવાનું હોય એને અનુરૂપ થોડાક તો પરિણામ જરાક આમ તેમ થઈ જાય. એટલે તમારે જે ગતિમાં જવાનું હોય એના અનુરૂપ પરિણામ છેલ્લા સમયે જીવને આવી જતા હોય છે. એટલે આપણે આ ધનનો એવા પ્રકારનો ઉપયોગ કરીએ, કોઈને પણ આ ધન દ્વારા અધિકરણ લાવીને અપાય નહીં. ઘણા લોકો પ્રભાવના એવી કરે કે પાપનું સાધન આપે, તો એવું ના કરાય. કોઈના લગ્ન પ્રસંગે પણ મિક્સર વગેરે કે આવું કંઈ અપાય નહીં, કારણ કે એ તમે આપ્યું તો જ્યાં સુધી કોથમીરને પીસાયા કરે ત્યાં સુધી પાપ લાગ્યા કરે. એટલે એ દ્રષ્ટિએ એ પણ બધું વિચારપૂર્વક આ બધા કાર્યો કરવાના હોય છે. એટલે ધનનો ઉપયોગ જેટલો બને તેટલો સારો પરમાત્માની આજ્ઞા પ્રમાણેનો થાય એ પ્રમાણે આપણે પ્રયત્ન કરવાનો. ઘણી વખતે આપણને એમ લાગે કે આપણું ઘર ભાડે આપી દઈએ, તમે ભાડે આપ્યું હોય ને પેલો નોનવેજ બનાવે ઘરમાં તો એનું પાપ પણ આપણને લાગે. તમને એમ થાય કે ચાલો આ મારું આ ફ્રીજ નકામું છે, મારે નવું આવી ગયું, હું આ બીજા કોઈને આપી દઉં, તમે આપી દો અને એમાં નોનવેજ મૂકે તો એ પાપ પણ આપણને લાગે. એટલે એવી રીતે બધું એને વોસીર આવવાનું, એટલે પરઠવવાની વિધિપૂર્વક વોસીર આવવાનું. ખાલી હું વોસીર આવું છું બોલીને બીજા કોઈને ન અપાય, વોસીર આવું છું એમ કરીને કંઈ માલિકી એમ દૂર નથી થઈ જતી, કારણ કે આપણે જ જાતે પાછા આપીએ છીએ. એટલે એ રીતે ન થાય. એટલે ધનની બાબતમાં એ દ્રષ્ટિએ ઘણું સાવચેત રહેવાનું છે કે જે સંપત્તિ જે પણ આપણને મળી છે એ સંપત્તિ પુણ્યાનું બંદી છે કે પાપાનું બંદી છે, એનો નિર્ણય એ રીતે થાય કે તમારી સંપત્તિ સુકૃતમાં કેટલી ખર્ચાઈ અને ભોગ ઉપભોગમાં કેટલી ખર્ચાઈ કે મોજ શોખમાં કેટલી ખર્ચાઈ, એના ઉપર એ આધાર રાખે છે. એટલે ક્યાંય કોઈએ પણ એવો વિચાર નહીં કરવો કે હજુ મારે સ્વિટ્ઝર્લેન્ડ જવાનું બાકી છે, હજુ મારે આ દેશમાં ફરવા જવાનું બાકી છે, આ દેશમાં ફરવા જવાનું બાકી છે. બધે જઈને આવ્યા છીએ, કોઈ જગ્યા બાકી નથી આપણા માટે, હવે શા માટે આવા બધા વિચારો કરવાના. અને ત્યાં જઈને સીધો કર્મ બંધ જ થવાનો છે, તો એના કરતાં આપણે સમતા ભાવ જે કહેવાય, કારણ કે જશો એટલે કંઈ જોઈને રાજી થશો તો એ સમતા જશે, ત્યાં ગયા પછી ખાવા પીવાની સરખી સગવડ ના મળી તો દુઃખી થશો તો એ સમતા જશે, એટલે બધે સમતાને ઘૂંટવાની છે, કારણ કે એને ઘૂંટ્યા વગર આ આવવાની નથી. એટલે આપણે છેક ધર્મક્ષમા સુધી પહોંચવાનું છે, સમતા એવી લાવવાની, ધર્મક્ષમા. ધર્મક્ષમા એને કહેવાય, આપણે પાંચ પ્રકારની ક્ષમા કહીએ, ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા, વચન ક્ષમા અને ધર્મક્ષમા. આ મારો ઉપકારી છે માટે ગુસ્સો ન કરું, એ કંઈ કામનો નથી. કારણ કે તમે કોઈને ત્યાં જોબ કરો છો અને એ બોસ ગમે તેમ બોલે તો એ આપણે એને સામો જવાબ નથી આપતા, કારણ કે આપણને ખબર છે નહીં તો મારી જોબ ચાલી જશે. એટલે એવી ક્ષમા કંઈ કામની નથી, ભલે કંઈ બોલ્યા નથી પણ આપણા સ્વાર્થ માટેની છે. એમ અપકાર ક્ષમા, અપકાર ક્ષમા એટલે જો હું કંઈ કહેવા ગયો તો મારા બધા દોષો જાણે છે, બીજા બધાને કહી દેશે, મને ખુલ્લો પાડી દેશે, એના કરતાં મારે કંઈ બોલવું નથી, એમ કરીને ક્ષમા રાખે. આ બંને નકામી છે. પછી વિપાક ક્ષમા, હું ગુસ્સો કરીશ તો આલોક અને પરલોક બંનેમાં મારે કટુ ફળો ભોગવવા પડશે. આલોકની અંદર લોકો કોઈ પાસે આવવા પણ રાજી નહીં થાય, ગુસ્સાવાળો માણસ હોય એની જોડે કોઈ જલ્દી જાય નહીં, માત્ર કામ પૂરતી જ વાત કરે, એનાથી વધારે વાત એની જોડે ન કરે. અને ક્રોધ અગ્નિ છે, ક્રોધને આપણે અગ્નિની ઉપમા આપીએ છીએ, અને એક એટલો ભારે અગ્નિ છે કે પૂર્વ કરોડ વર્ષનું આયુષ્ય હોય, 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હોય અને પછી એક પણ વખત ગુસ્સો આવે એટલે બધા ગુણો બળીને ખાક થઈ જાય. જેમ તમારો આ હોલ આખી રૂની ગંજીથી ભરેલો હોય, કોઈ આવીને એક જ દિવાસળી ચાંપે એટલે બધું બળીને ખાક. બસ આ ક્રોધ પણ આવો જ અગ્નિ છે કે તમારા બધા ગુણને બાળીને ખાક કરી નાખે. એટલે પણ કરવા જેવો નથી, એટલે ક્ષમા રાખવા જેવી છે. એટલે વિપાક ક્ષમા, આલોક અને પરલોકમાં ચંડ કૌશિક જેવી યોનિની અંદર જીવને ઉત્પન્ન થવું પડે. અને એ જોઈએ છે કે સિંહ, વાઘ, વરુ આ બધા પ્રાણીઓ સહજ રીતે જ એનામાં ક્રોધ નામનો કષાય તીવ્ર હોય છે અને એ કાંઈ જોતા નથી. ગઈકાલે ગિરનારની અંદર એવું બન્યું કે એક 11 વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો, એટલે આજે ગિરનાર બંધ છે, એટલે યાત્રા નથી થતી. પણ કહેવાનો, આવા જે પ્રાણીઓ છે એનો જે ક્રોધ કષાય છે એ જ એટલો હોય. અને એ આવી યોનિમાં જવાનું કારણ શું? તો કે જે લોકો વધારે ગુસ્સો કરે, એ ગુસ્સો કરનાર એ મલ્ટીપલ થયા કરે, દરેક ભાવમાં મલ્ટીપલ થાય એટલે ધીમે ધીમે આવી યોની તરફ જાય. તમે ચંડ કૌશિકનું દ્રષ્ટાંત જુઓ કે એને શું હતું, પહેલાં એક જ મહાત્મા ઉપર ગુસ્સો હતો, જે બાલ મુનિ કે જે એમને આલોચના માટે યાદ કરાવતા હતા એના તરફ ગુસ્સો હતો, અને એના ગુસ્સામાં એને મારવા દોડ્યા અને વચ્ચે એ અથડાયા અને આયુષ્ય પૂરું થઈ ગયું. પરિણામ એ આવ્યું કે સંયમના પ્રભાવે દેવ થયા, પણ જ્યોતિષી દેવ થયા, પણ ત્યાંથી પાછા એક તાપસ તરીકે આવ્યા. તો તાપસ તરીકે આવ્યા તો હવે 500 તાપસો ત્યાં હતા, એટલે એક મહાત્મા ઉપર ગુસ્સો હતો એ વધતો વધતો 500 ઉપર પહોંચી ગયો. દ્રવ્યથી શું હતું, ખાલી ઉપાશ્રય પૂરતું સ્થાન સીમિત હતું, અને અહીં કને આખું તપોવન એ મોટું સ્થાન થઈ ગયું. ક્ષેત્રમાં આટલું જ ક્ષેત્ર, ઓલું એક જ વ્યક્તિ, આમાં 500 તાપસો આવી ગયા. કાળમાં પણ ઓલા ઉપર ગુસ્સો કરીને શાંત થઈ જાત, પણ તે સમયે આયુષ્ય પૂરું થઈ ગયું એટલે 500 ઉપર રહ્યા જ કરે છે. અને ભાવ પણ, પરિણામ પણ એવો જ રહ્યો, એટલે એ વધતો ગયો અને વધીને હજુ ત્યાંથી ચંડ કૌશિક સર્પ તરીકે આવ્યા. તો આખું મોટું જંગલ, પેલું ખાલી ઉપાશ્રય હતો, ઉપાશ્રયમાંથી તપોવન આવ્યું, તપોવનમાંથી આખું જંગલ આવ્યું. પહેલાં એક મહાત્મા તરફ ગુસ્સો હતો, પછી 500 તાપસો તરફ હતો, અને હવે એ જંગલમાં જેટલા પણ હોય એ બધા તરફનો એવો કષાય કે જેના પર દ્રષ્ટિ પડે એ બળીને ખાખ, એ મરી જાય. એટલે જ એને દ્રષ્ટિ વિષાપ કહેવાય. આ આંખમાં ઝેર, જેના તરફ નજર પડે એ બિચારો મૃત્યુને શરણ થઈ જાય. તો આ બધા દોષો આ પ્રકારના છે કે જો દોષની આલોચના ન કરી તો બીજા ભાવમાં એ દોષ અનેક ગણો વધે, ત્રીજા ભાવમાં પણ આની આલોચના ન થઈ તો ત્રીજા ભાવમાં પણ આગળ વધતો જ ચાલે, વધતો જ ચાલે, વધતો જ ચાલે. ગુણસેન અગ્નિશર્મા એમાં પણ એવું જ છે. અગ્નિશર્માનું જે છેલ્લે નિયાણું કરી લીધું અને એના કારણે ગુણસેન પોતાના એકદમ નજીકના સંબંધી તરીકે હોય તો પણ એના પ્રાણ લીધા. દરેક ભવોની અંદર એને એ માર્યો. કેમ આવું થયું? બસ એટલે કોઈ પણ દોષ, નાનો પણ દોષ આપણને લાગે નાનો, પણ જો એની આલોચના ન થઈ તો પછી એ ભવાંતરની અંદર વૃદ્ધિ પામતો જાય. એટલા જ માટે આપણે ત્યાં એમ કહેવાય કે સૌથી પહેલાં ભવ આલોચના લો. જે પણ જન્મથી લઈને આજ દિવસ સુધી જેટલા પણ પાપો થયા હોય બધા જ ગુરુ મહારાજને જણાવી અને એ પાપમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો. જો એ નહીં થાય તો પછી આ દોષો આગળ આગળ કેરી ફોરવર્ડ થયા કરશે. અહીં બધા દોષો પણ કેરી ફોરવર્ડ થાય. ગુણ માટે નવી મહેનત કરવી પડે. ગુણ માટે આમ એનો સંસ્કાર હોય. દાખલા તરીકે જ્ઞાનની બાબતમાં આપણે એમ કહીએ કે ભાઈ તમે આ જન્મમાં છ કર્મગ્રંથ ભણ્યા, પણ બીજા ભાવમાં જન્મ્યા ત્યાં પછી તમારે છ કર્મગ્રંથથી આગળ ભણવાનું એમ નહીં, નવકારથી જ ભણવાનું. કારણ કે ગુણ છે, તમારો ક્ષયોપશમ એ રીતે કામ કરશે, એ ચાલશે, પણ તમારે મહેનત તો પહેલેથી જ કરવી પડશે. એટલે બધા ગુણોની અંદર આવી રીતે થશે. જ્યારે દોષમાં એવું નથી, દોષની અંદર એ દોષ મલ્ટિપલ થઈને જ સામે આવશે અને એ રીતે જ વધારે ને વધારે આપણો જે સ્વભાવ છે એ વધારે ને વધારે બગડતો જશે. એટલે પોતાના ઘરમાં રહેવું એ સહેલું છે. ઉપવાસ એ પોતાનું ઘર છે, આયંબિલ મિત્રનું ઘર છે. મિત્રનું ઘર એટલા માટે કહેવાય કે તમને શરીરને ભાડું મળી રહે છે અને મનમાં કોઈ વિકારો થતા નથી, એટલા માટે એ મિત્રનું ઘર. કાંઈ બગાડો કરતું નથી એટલા માટે મિત્રનું ઘર. અને વિગઈ શેતાનનું ઘર, કારણ કે વિગઈ એ શબ્દના બે અર્થ થાય, એક વિકૃતિ અને એક વિગતિ. મનને વિકૃત કરી અને આત્માને દુર્ગતિમાં લઈ જાય એનું નામ વિગઈ. એટલે વિગઈઓ જે ભરપૂર વાપરે એવા જીવોનું મન આ રીતે શેતાન બની જાય. એટલે મન ઉપરનો કંટ્રોલ અહીં આ ચારેય બાબતમાં, સ્ત્રીની બાબતમાં, સંતાનોની બાબતમાં, એવી રીતે ધનની બાબતમાં અને શરીરની બાબતમાં, આ ચારેય બાબતમાં મન ઉપર પણ આપણે કંટ્રોલ કરવાનો છે. કારણ કે આખરે મનને જ સમજાવવું પડશે કે ભાઈ તું અહીંથી હટી જા. ત્યાં સુધી મુગતી તણા અભિલાષી તપિયા જ્ઞાન ધ્યાન અભ્યાસે વૈરીણું કાંઈ એ હવું ચિંતે નાખે અવળે પાસે. આ મન એવું છે કે તમે ગમે તેટલું જ્ઞાન ધ્યાન વગેરેમાં મસ્ત હો તો એ મન ક્યારે તમને ઊંધી દિશામાં લઈ જાય એ કાંઈ કહેવાય નહીં. સ્થૂલીભદ્રજી બોલો, આવા જ્ઞાની પુરુષ કે જે કોષા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહ્યા અને એમાં લેશ માત્ર પણ વિકાર ન થયો, 84-24 સુધી એ બાબત માટે એનું નામ ગવાશે. અને એ મહાપુરુષને પણ મન એ શું કહ્યું, ઓલી બેનો વંદન કરવા આવી ત્યારે ભાઈ તું સિંહનું રૂપ લઈને બેસી જા, અને સિંહનું રૂપ લઈને બેસી ગયા. આખરે નુકસાન એક દ્રષ્ટિએ જોવા જઈએ તો શાસનને થયું, સંઘને થયું. જે 14 પૂર્વો એમના ગુરુ ભણાવવાના હતા એને ભણાવવાનો નિષેધ કરી દીધો, ભાઈ હવે પાત્રતા નથી. આવા મહાપુરુષોને પણ મન આવી રીતે સતાવતું હોય તો આપણું શું થશે? આપણે કોઈ દિવસે એ વિચાર જ નથી કરતા. જે પણ મહાપુરુષો કેવા, 14 પૂર્વના જ્ઞાની મહાપુરુષો, એવા મહાપુરુષો પણ કાળક્રમે છેક નિગોદ સુધી પહોંચી જાય. 11મા ગુણસ્થાન કે પહોંચેલા પણ કાળક્રમે નિગોદ સુધી પહોંચી જાય. આ બધી મનની કરામત છે. કારણ કે મનથી જ આ પ્રમાદ નામનો દોષ કે એવી રીતે સેવાય કે જેના કારણે જીવનું સીધું પતન આવી રીતે થઈ જાય. એટલે વધારે ઉપર ચડીને નીચે પટકાય એટલે લાગે વધારે. એટલે એમ આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી જ્યાં બધું આપણને સારી રીતે મળ્યું હોય અને ત્યાંથી અચાનક આવી રીતે પટકાઈને તિર્યંચ ગતિમાં કે એમાં જવાનું થાય તો ભાઈ ત્યાંથી જલ્દી બહાર જ ના નીકળાય. એટલે આપણે એ જ વિચાર કે આ ચારેય બાબતો મારી ક્ષમતાને બગાડે છે. એટલે ચારેય બાબતમાં મારે સાવધાન રહેવાનું છે. બસ ચાર ચારમાંથી દરેક બાબત એવી છે આપણને બહુ પ્રિય છે, એટલે જ્યાં પ્રિય હોય ત્યાં મોટા ભાગે ક્યાંય નુકસાન થાય એટલે મનની અંદર સંકલેશ થાય. નુકસાન ન થયું ને વધારે આવી ગયું તો પણ સંકલેશ કહેવાય, એને રાગ કહેવાય. તો રાગ પણ સંકલેશ, જેમ આપણે વાત કરી હતી ભાઈ 5 વર્ષમાં કમાવાનું હતું એ વર્ષમાં મળી ગયું તો માન કસાય થયો, અને 5 વર્ષ મહેનત કરીને ન મળ્યું તો ગુસ્સો આવશે, અને એ મળી ગયું વધારે તો હજુ લાહા લોહો વઢઈ વધારે મેળવવાનો પ્રયત્ન થશે, લોભ કસાય છે. છેવટે માયા પ્રપંચ કરીને પણ મેળવશે તો માયા કસાય પણ આવી જશે. એટલે ચારે કસાયો આમ સાંકળ છે. શરૂઆત લોભથી થાય, એટલે કહેવાય સંતોષી નરસદા સુખી, હંમેશા જે સંતોષી માણસ છે એ સુખી. એટલે આ ચારેય બાબતમાં આપણા જીવનમાં સંતોષ જોઈએ. જો સંતોષ નહીં હોય તો બાકીના 3 કસાયો, સંતોષ એટલે લોભનું ઓપોઝિટ છે, આપણે આ લોભનું ઓપોઝિટ થયું. પણ ક્ષમા એ પણ અત્યંત જરૂરી છે. આપણે વિપાક ક્ષમાની વાત કરી કે વિપાક ક્ષમા આ લોક અને પરલોક બંનેને બગાડનાર તે આ ક્રોધ કસાય છે. કારણ કે તમને કોઈ જીવ તરફ વૈરનો ભાવ હોય અને એ જીવને પણ તમારી તરફ વૈરનો ભાવ હોય તો સ્થિતિ એ થાય કે એક ઉંદર થાય બીજો બિલાડી થાય, એક વાઘ થાય બીજો બકરી થાય, એક સાપ થાય બીજો નોળિયો થાય, એકબીજાને જોતાં જ વૈર ઉછળી પડે એવા પ્રકારની યોનિની અંદર ચાલ્યા જવું પડે. એટલે મનમાં એક તો નક્કી રાખવાનું કે આપણને કોઈના પણ તરફ શત્રુતાનો પરિણામ ન જોઈએ, આપણે દરેકને ક્ષમા આપી દેવાની. કોઈએ ગમે તેટલો મોટો અપરાધ પણ કર્યો હોય તો પણ આપણે ક્ષમા આપી દેવાની, એટલે આપણો હિસાબ એ મનમાં રાખે તો એ જાણે. અને કદાચ એવું બનશે કોઈક વખતે કે એ જીવ બીજા ભાવમાં પણ આવીને ઉપદ્રવ કરશે તો એ તમે ક્ષમા રાખી શકશો, કારણ કે તમે આગલા જન્મમાં પણ ક્ષમા રાખી છે. જેમ ગુણસેન દરેક ભાવમાં ક્ષમા રાખતો આવ્યો છે, અગ્નિશર્મા દરેક ભાવમાં વધારે ને વધારે હેરાન કરતો આવ્યો છે, અને ગુણસેન દરેક ભાવમાં વધારે ને વધારે ક્ષમા રાખતો થયો, અને પરિણામ એ આવ્યું કે મોક્ષે પહોંચી ગયો અને આ બિચારો સંસારમાં રખડતો રહ્યો. એટલે બે જીવો કમટ પાર્શ્વનાથ એની પણ આ જ છે, કમટ હેરાન કરતો રહ્યો, પાર્શ્વનાથ ભગવાનનો જીવ બધું ક્ષમતાપૂર્વક સહન કરતો રહ્યો, પાર્શ્વનાથ ભગવાન મોક્ષે પહોંચી ગયા અને આ સંસારમાં રખડતો રહ્યો. અને ભગવાનની કરુણા કેવી, ભગવાન મહાવીર સ્વામીને ઓલા સંગમે ઉપસર્ગ કર્યા તો આંખમાંથી અશ્રુ આવ્યા, પણ એટલા માટે કે આ બિચારો આત્મા મારા કારણે કેટલો કર્મથી ભારે થયો, પોતાને દુઃખ થયું માટે નહીં, પોતાને તકલીફ પડી એના માટે નહીં, પણ મારા કારણે આ જીવ કેટલો બધો દુઃખી થશે, કેટલો કાળ સંસારમાં ભટકશે. મુક્તિવલ્લભ સુરી મહારાજ એક વખતે રાત્રે ઊંઘમાંથી ઊઠીને અચાનક રડવા લાગ્યા, પાટ ઉપર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડતા હતા, અને એક મહાત્મા માતૃ કરવા ઉઠ્યા. એમને પૂછ્યું કે આપ કેમ રડો છો, તો કે આજે મને અભવ્ય જીવો યાદ આવી ગયા કે એ બિચારા જીવોનું શું થતું હશે, આટલી બધી વખત દીક્ષા પણ લે, બધું કરે, સારામાં સારી દીક્ષા પાડે, તો એ બિચારા કોઈ દિવસે મોક્ષે નહીં જાય, એટલે એ લોકોની દયા આવી એટલા માટે રડવું આવે છે. એટલે જીવની પ્રકૃતિઓ એ પણ અનાદિ સિદ્ધ છે. અભવ્ય જીવો આમ જોવા જઈએ તો કાંઈ અપરાધ નથી કર્યો, પણ બીજી દૃષ્ટિએ એનું જીવ દળ જ એવું છે કે એને કોઈ દિવસે મોક્ષમાં જવાની ઈચ્છા થવાની જ નથી, અનંતકાળ પછી એ નથી થવાની, દીક્ષા લઈને સારામાં સારી દીક્ષા પાડશે તોય નથી થવાની, એ મોક્ષ માટે સારામાં સારી રીતે સમજશે પણ ખરા, આપણને પણ સમજાવશે, પણ એમનો મોક્ષ નહીં થાય, આપણો મોક્ષ થઈ જાય, એ લટકી જાય. એટલે 500 શિષ્યોના ગુરુ પણ અભવ્ય હોય, 500 શિષ્યો મોક્ષે પહોંચી જાય અને ગુરુ સંસારમાં રખડતા રહે, આવું પણ બને. એટલે આ જે અભવ્ય જીવો એનું તથા ભવ્યત્વ જ એવું છે કે એને કોઈ દિવસે ઈચ્છા થવાની જ નથી મોક્ષમાં જવાની, એને સંસારનું સુખ બસ એ જ જોઈએ છે. અને બિચારા એક જાતિ ભવ્ય કક્ષાના જીવો એ તો કોઈ દિવસે નિગોદમાંથી બહાર જ નીકળવાના નથી, નિગોદમાં જ રહેવાના છે. આપણે તો એટલા નસીબદાર છીએ કે બહાર તો આવ્યા એટલે આપણે જાતિ ભવ્ય તો નથી એ તો નક્કી થઈ ગયું કે કોઈક એક સિદ્ધ પરમાત્મા એ આપણા ઉપર ઉપકાર કર્યો અને આપણે બહાર આવ્યા. હવે બહાર આવ્યા પછી આપણી ફરજ શું? સિદ્ધનું ઋણ ક્યારે ચૂકવાય? આપણે સિદ્ધ બન્યા ત્યારે. જેમ સિદ્ધ પરમાત્માએ આપણને નિગોદમાંથી બહાર કાઢ્યા, એમ આપણે પણ બીજાને નિગોદમાંથી બહાર લાવીએ ત્યારે એ ઋણ ચૂકવાય. હવે એ બહાર લાવવાના બદલે અહીં સંસારમાં મજેથી રહીએ તો કેવી રીતે ઋણ ચૂકવાય? અને મજા છે જ નહીં સંસારમાં, મજા છે જ નહીં સંસારમાં, સજા જ છે. તમે જે પણ કરો એની સજા કર્મ સત્તા આપ્યા વગર રહેવાની જ નથી. એટલે કોઈ મજા સમજતું હોય તો એ ક્યાંય હોય જ નહીં. એટલે આ મજા જો માણવી જ હોય તો સમતા લાવીને જ માણી શકાશે. આ જન્મમાં આપણો મોક્ષ જો સમતામાં રહ્યા તો જેવું મોક્ષનું સુખ છે એવા જ સુખનો અનુભવ અહીં પણ થશે. પણ એકદમ સમતા, બસ કંઈ નહીં, ન રાગ ન દ્વેષ, એવી સ્થિતિ, એ વિતરાગતા જ્યારે મોહનીય કર્મનો એવા પ્રકારનો ક્ષયોપશમ થાય ત્યારે થાય. એટલે વિપાક ક્ષમા પછીનો નંબર વચન ક્ષમાનો. ભગવાને કહ્યું છે ક્ષમા રાખવી જોઈએ, બસ મારા પ્રભુનું વચન છે માટે હું ક્ષમા રાખીશ, એ એનાથી ચડિયાતી છે. અને ધર્મ ક્ષમા, ધર્મ ક્ષમા એટલે એવી ઉત્તમ પ્રકારની ક્ષમા કે મરણાંત ઉપસર્ગ આવે તો પણ જે ઉપસર્ગ કરે એના તરફ લેશ માત્ર પણ દ્વેષ ભાવ ન જાગે. ગત સુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતા અંગારાની સગડી આવી તોય એમને સગડી મૂકનાર તરફ દ્વેષ ભાવ નથી થયો. ઉલટાનું એમ કહ્યું કે સસરા મળે તો દરેક ભાવમાં આવા જ મળજો કે જે મોક્ષની પાઘડી પહેરાવે. કારણ કે એ તો આપણી કસોટી કરે છે, આપણામાં સમતા છે કે નહીં એની કસોટી કેવી રીતે થાય? કોઈ આપણને ગાળ આપે એવા સમયે આપણે એ વિચારવાનું છે મારી પરીક્ષા આવી છે, હવે પરીક્ષામાં હું પાસ ક્યારે થાઉં? તમે સમતા રાખો તો પાસ થાઓ અને સામો જવાબ આપો તો તમે ફેલ થયા. તો આપણામાં ગુણ છે કે નહીં એની કસોટી કરવા માટે લોકો આપણી જોડે આવો વ્યવહાર કરતા હોય તો એ ભલે એવો વ્યવહાર કરે, આપણે તો પાસ જ થવાનું છે, આપણે ક્યાંય નાપાસ થવાનું જ નથી. અને આપણું પાસિંગ ધોરણ પણ આપણે ખોટું રાખ્યું છે. પાસિંગ ધોરણ 35 માર્ક્સનું કે ક્યાંય 50 માર્ક્સનું કે 70 માર્ક્સનું કે 80 માર્ક્સનું આવું ધોરણ ન જોઈએ. ધારો કે તમારા ઘરે તમે એક રસોઈયાને રાખ્યો અને એને તમે 100 રોટલી બનાવવા આપો, એમાંથી 80 સારી બનાવે અને 20 બાળી નાખે, તો એ રસોઈયાને તમે રાખો કે નહીં? તમે એને 10 કામ સોંપ્યા હોય, 8 બરાબર કરે અને 2માં ગરબડ કરે, તો રાખીએ કે નહીં? કેમ ભાઈ, 80 માર્કે પાસ ને, તો 80 માર્ક્સે એ તો આપણે એને રાખવો જોઈએ. શા માટે એને જવાનો? ઓલો મુંબઈથી અમદાવાદ ઓલો ગાડી ચલાવતો હોય અને 100 સિગ્નલ આવતા હોય, 99 સિગ્નલ સુધી ગાડી બરાબર લઈ જાય અને છેલ્લા સિગ્નલે એક્સિડન્ટ કરી દે, તો એ પાસ કે ના પાસ? કારણ કે 100માંથી 99 માર્ક્સ આવ્યા, એક તો નથી. એટલે વ્યવહારમાં આવું ક્યાંય ચલાવતા નથી. અને આપણી બાબતમાં આપણે સમજીએ કે ભાઈ 35 આવી ગયા એટલે પાસ થઈ ગયા, તો એ તો કેવી રીતે ચાલે? એટલે આપણા જીવનમાં પણ 100% જોઈએ, 99 પણ ના ચાલે, 100% આપણામાં ક્ષમતા કેટલી છે એની ખાતરી આપણે આવી રીતે કરવાની છે. કોઈ પણ આવી રીતે આવે આ સામે, આ 4માંથી ગમે તે તમારી સામે આવે, સ્ત્રી આવે કે પછી પૈસો આવે, શરીર આવે કે પછી સંતાનો આવે, આ ચારે તરફ આપણે મન કેટલું નથી બગાડતા. બસ જો મન ન બગડ્યું તો આપણે પરીક્ષામાં પાસ, મન બગડી ગયું તો આપણે ના પાસ. તો પછી હજુ લાંબી ભવની પરંપરા છે, હજુ સંસારની પરંપરા લાંબી ચાલવાની છે, એ આપણે સમજવાનું. એટલે સંસારને ટૂંકો કરવો છે. સંસારને ટૂંકો કરવા માટે ચારિત્ર લેવાય તો ઉત્તમ, એના જેવું તો શ્રેષ્ઠ છે જ નહીં. પણ આપણું એ કમનસીબ છે ને, હવે આ ઉંમરે કોઈ આપવાનું પણ નથી. એટલે તે સમયે તમે શ્રાવક જીવન એ પણ સારી રીતે પાડીએ તો પણ સારું. એટલે શ્રાવક જીવનમાં પણ આ બધા વ્રતોમાં એ બધી વાત આવી જ જાય. ધારો કે તમે પહેલું વ્રત પાડો એટલે જૈણા આવી ગઈ, બીજું વ્રત પાડો એટલે તમે જૂઠું બોલીને કોઈને ઠગવાના નથી, ત્રીજું વ્રત પાળો એટલે વગર માલિકીની વસ્તુ તમે લેવાના નથી, ચોથું વ્રત પાળો એટલે અતિશય આનંદ, કારણ કે ગુણનો જે આનંદ છે ને એ ચોથા વ્રતમાં છે. બધા જે ગુણ જે ચોથું વ્રત નથી પાળતો એનું મન વિષયોમાં જ રગદોળારે કરે, જે ચોથું વ્રત પાળે છે એને ગુણનો આનંદ હોય, અને પાંચમું વ્રત પાળે એને મનનો આનંદ હોય. મનની શાંતિ પાંચમા વ્રતવાળાને મળે, બાકીનાને મનની શાંતિ ન મળે. એટલે આપણે પાંચમા વ્રતમાં આપણી ગરબડ છે કે જે મનની અશાંતિ છે, આ ચારેય બાબતને લઈને મન અશાંત બનેલું છે. એટલે આ બધાનું માપ નક્કી કરી દો, બસ મારે આનાથી વધારે મારી આવશ્યકતા જ નથી, મારી જરૂરિયાત જ નથી, આટલું ઘણું થઈ ગયું. અને જે પણ છે એમાં તમારા દીકરા દીકરીને જે આપવું હોય તે આપી, અને બાકીનાનું પણ સુકૃતનું વિલ બનાવી દો કે જેથી કરીને ભવાંતરની અંદર પણ એનો આપણને લાભ થાય. અને ખાસ કરીને સુકૃતમાં પણ આપણે ચારિત્રની ભાવનામાં રમતા હોઈએ તો ચારિત્રવાન આત્માઓને ફાળે જાય એ પ્રકારનું પણ આપણે કરી શકીએ. કારણ કે આખરે રાત્રે સૂતી વખતે આપણે ચાર પ્રકારની ભાવના ભાવીએ, એક શરણ સ્વીકાર, બીજી ભાવના હોય 84 લાખ જીવરાશિની સાથે ક્ષમાપના, ત્રીજી ભાવના હોય 18 પાપસ્થાનકોનો ત્યાગ, અને ચોથી ભાવના હોય સંયમની ભાવના. ધન ધન તે દિના મુજબ કદી હોશે, હું પામીશ સંયમ શુદ્ધોજી. એટલે કદાચ ઊંઘમાં આયુષ્ય પૂરું થઈ જાય તો એ કર્મસત્તાને ચારિત્ર આપવું પડે, અને ચારિત્ર આપવા માટે મનુષ્યનો જન્મ આપવો પડે. એના વગર એટલે માગવા માટે પણ માણસ પાસે બુદ્ધિ જોઈએ. એટલે એક જણ પાસે એને કહ્યું માગ માગ માગે તે આપું, એટલે ઓલાએ કહ્યું કે ભાઈ મારા દીકરાનો દીકરો સોનાના ઘોડિયામાં સોનાના હિંચકામાં 7મા માળે હવેલીના 7મા માળે હિંચકા ખાતો હોય અને એને હું બરાબર જોઈ શકું એવા પ્રકારનું આપો. એટલે શું થયું, પોતાનું આયુષ્ય વધારે માગી લીધું. આ બાજુ ઓલા સોનાના ઇંડોળે હિંચતો એટલે સંપત્તિએ માગી લીધી, મારી 7 માળની હવેલી હોય એટલે એ પણ માગી લીધું. તો આપણે તો ચારિત્ર માગવાનું છે, કારણ કે ચારિત્ર એ જ આપણું આત્મકલ્યાણ કરનાર છે. એક ચારિત્રની ભાવના ભાવી એટલે કર્મસત્તાને ગિફ્ટમાં આપવું. આપણે અહીં કહે ને કે એક ઉપર એક ફ્રી, ગેટ વન બાય વન ફ્રી, તો બસ આ એના જેવું જ છે, બાય વન ગેટ વન ફ્રી. તમે ચારિત્ર માગ્યું એટલે મનુષ્ય જન્મ આપવો જ પડે, એના વગર ચારિત્ર ક્યાંથી મળે, બીજી કોઈ ગતિમાં ચારિત્ર ન મળે. એટલે કર્મસત્તાને તમે ચારિત્રની ભાવના ભાવી એટલે આપ્યા વગર છૂટકો જ નથી. એટલે એવી જ પ્રાર્થના, એવી જ માગણી, એટલે જ આપણે પહેલી માગણી શું કરીએ, ભવનિભ્યો. સૌથી પહેલી પ્રાર્થના આપણી આ છે કે આ સંસારમાં મને ઉદાસીનપણું પ્રાપ્ત થાવ, પુણ્યના ઉદયથી ગમે તેટલું મળ્યું હોય પણ એ બધું મારા આત્મા માટે કંઈ કામનું નથી, મને ઉદાસીન ભાવ એ રીતનો હોય કે જેથી કરીને હું કમળની જેમ સંસારમાં નિર્લેપ રહું. કમળ કાદવમાં ઉત્પન્ન થાય, પાણીથી વધે પણ રે અલિપ્ત, બસ મારે પણ સંસારમાં આવી રીતે અલિપ્ત જ રહેવાનું છે. મારું સત્વ હોય તો સંસાર છોડી દઉં, પણ એવું સત્વ નથી તો હું નિર્લેપ રહીને ભોગવું, એટલે ક્યાંય રાગ દશા નહીં થાય, મોહ દશા નહીં થાય. કેટલા બધા કર્મબંધથી આપણે બચી જઈએ. એટલે આવા આધ્યાત્મ કલ્પદ્રુમની અંદર 16 અધિકાર છે, એ 16માંથી આપણે આજે 4 અધિકારો જુદી જુદી રીતે, સ્ત્રી તરફનું મમત્વ એને કેવી રીતે દૂર કરવું, સંતાનો તરફનું મમત્વ કેવી રીતે દૂર કરવું, ધન ઉપરનું મમત્વ કેવી રીતે દૂર કરવું અને શરીર ઉપરનું મમત્વ કેવી રીતે દૂર કરવું, એ બધી વાત આજે આપણે કરી. અને હવે આવતીકાલે વિષય પ્રમાદ ત્યાગ એક એ, અને બીજો અધિકાર કસાય ત્યાગ, એટલે 2 સેશન છે આવતીકાલે પણ. એટલે સવારે આ રીતે ઇન્દ્રિયો અને વિષયના પ્રમાદનો ત્યાગ એ બાબતમાં, અને બપોરે કસાયોનો ત્યાગ એ કેવી રીતે થઈ શકે એના માટે, પછી એની આગળ પણ શાસ્ત્ર વગેરે ઘણી બધી બાબતો જુદી જુદી રીતે બતાવી છે. એટલે જે પણ આપણાથી કવર થશે એટલું આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુઃખં. બોલો ક્વેશ્ચન.
આપણે જે 7 ક્ષેત્રની વાત કરી જેમાં દાન કરાય, તો આપણે વ્યક્તિગત રૂપે આપણે કર્તવ્ય છે કે આપણે કરવાનું હોય.
હા બરાબર.
તમે એમાં એક પણ વાત એ પણ કરી કે એ નીચે ન જાય.
હા, જેમ દેવ દ્રવ્યના પૈસો હોય તો એ પછી નીચે તમે ક્યાંય ન વાપરી શકો.
પછી આમ જે સાધારણમાં હોય એ આપણે નીચે એ નીચે વપરાય, પછી જીવમાં, જીવદયામાં, અનુકંપામાં કે બીજા એમાં કે એ બધું.
એમાં પણ શું છે કે એમાં આપણે બે ભાગ પાડીએ છીએ, એક સાધારણ અને બીજું સર્વસાધારણ. એ જે સર્વસાધારણમાં હોય એ બધે જાય. અને સાધારણ દ્રવ્ય એટલે એ કેવા પ્રકારનું છે કે તમારા જે પણ સંઘની અંદર જે ખાતાઓ ચાલી રહ્યા છે એમાં જ્યાં જ્યાં ત્રોટો પડે ત્યાં ત્યાં આ સાધારણ ખાતાનું, સંઘની પ્રવૃત્તિઓ જે ચાલે છે એમાં જ્યાં ત્રોટો પડે ત્યાં આ સાધારણ ખાતું. અને સર્વસાધારણ ખાતું હોય એમાંથી તમે ગમે ત્યાં આપી શકો.
સાહેબ, આપણે સમતા ભાવ ઉપર આપણે આટલા દિવસથી વાત કરીએ છીએ, સમતા ભાવ હોવો જોઈએ મોક્ષ માટે, એ જરૂરી છે. તો જેમ આપણે વૈયાવશને અપ્રતિપાતી ગુણ કીધો છે, તો સમતા ભાવ આપણામાં જો આવી જાય તો એ ભવાંતરમાં આવે કે ના આવે?
ના ના, વૈયાવશ જેવો બીજો કોઈ ગુણ નથી. એટલે એ જ અપ્રતિપાતી, એટલે આવ્યા પછી ન જનારો, ઓછો પણ નહીં થનારો, એવો ગુણ ખાલી વૈયાવશ છે. સમતા ગુણ તમે આ ભાવમાં કેળવ્યો, પણ એ તમે વર્ષો સુધી આવી રીતે અભ્યાસ પાડો તો એ સંસ્કાર ચોક્કસ સાથે આવે. અને એ તે સમયે આપણી જાગૃતિ હોય તો સમતા રાખી શકાય, ન હોય તો વળી પાછા જતે જાય. અને એટલે જ સદગતિમાં જવા યોગ્ય જો આપણા પ્રયત્નો હોય તો પછી આ ગુણ આગળ આગળ વૃદ્ધિ પામતો જાય. પણ વચ્ચે જો બ્રેક લાગી ગઈ કોઈ પણ જગ્યાએ તો પછી પાછો વધારે પ્રયત્ન.
હા,
ન રહી શકે. હા, પાછું જતું રહે એ થાય. નંદી સેન મુનિ ને એ બધી વાતો વૈયાવચની આવે છે, પણ અપ્રતિપાતી ગુણ તરીકેનું. હા, અપ્રતિપાતી ગુણ તરીકેનું મને લાગે છે કે નંદી સેન એ જેનું બેસ્ટ દ્રષ્ટાંત છે કે મહાત્મા ને ઓલું લઈને જાય અને ઓલા તરત જ વિષ્ટા કરે ને એ બધું કરે, અને તેમ છતાં પણ એના મનમાં લેશ માત્ર પણ દુર્ભાવ ના આવે, અને એ જ રીતે એની ચાલુ રહીને પછીના ભવોમાં પણ એ રીતે એ ચાલુ રહી કે એવી રીતે. જોકે પછી તો એનો બહુ નિકટના કાળમાં મોક્ષ થઈ ગયો છે, પણ તો પણ એ ઓલી રીતે વધતી ચાલે. ગમે તે જે પણ આજે પાલિતાણાનું જે વ્યાવચ ખાતું છે તો એમાં જે પણ માણસો વ્યાવચ કરે છે અદ્ભુત કરે છે. એટલે ઘણી વખતે એમ લાગે કે આપણા કરતાં વહેલા મોક્ષે આ લોકો જશે, એટલી બધી સરસ સેવા સાધુ સાધ્વીજી ભગવંતોની કરે છે. ને શાસ્ત્રમાં પણ હશે અમુક દ્રષ્ટાંતો, પણ એ ખ્યાલ નથી.
અને બીજું પંડિતજી, તમે આજે આ વિપાક ક્ષમા કીધું ને,
શેનો
વિપાક ક્ષમા?
હા, વિપાક ક્ષમા. હા, ત્રીજો. હા,
ફરીવાર કહેશો જરા?
વિપાક એટલે ફળ. હું ગુસ્સો કરીશ તો આ લોકમાં પણ મારે એનું કટુ ફળ ભોગવવું પડશે, અને પરલોકમાં પણ કટુ ફળ ભોગવવું પડશે. આ લોકમાં લોકો મારો વિશ્વાસ નહીં કરે, લોકો કોઈ મારા કોઈ મિત્રો નહીં બની શકે, કારણ કે જે ક્રોધી માણસ હોય એના કોઈ મિત્રો કે વધારે ન હોય. અને પરલોકમાં આવી ચંડ કૌશિક જેવી યોનિની અંદર કે રીતે જન્મ ધારણ કરવો પડશે.
તો આજે કોઈને ત્યાં ઇન્કમ ટેક્સના માણસો આવી ગયા કે સાહેબ આવો 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 બેસો બેસો એ રીતે વાત કરે, આમ ક્ષમા ક્રોધ આવી રહ્યો છે.
હા હા હા, એટલે એ અપકાર ક્ષમામાં જાય, અપકાર ક્ષમામાં. કારણ કે આની સામે ગુસ્સો કરવા ગયો તો વધારે દંડ ફટકારશે, એટલા માટે ત્યાં શાંતિથી વાત કરે, એકદમ એ અપકાર ક્ષમામાં જાય.
બીજું પંડિતજી, આ સમતા ભાવની આપણે જે વાત કરીએ છીએ તો તથા ભવેતનો પરિપાક જે ઘણી વાર આપણે શાસ્ત્રમાં વાત
કરીએ, બરાબર,
આ બધી વસ્તુઓ કેળવવાથી આત્માને આપણે એવી રીતે તૈયાર કરીએ છીએ કે આપણે તથા ભવેતનો પરિપાક કરી શકીએ,
બરાબર.
એવી જ વાતો, એવા જ શબ્દો અપુનર્બંધક અવસ્થામાં પણ વાપરતા હોય છે.
હા બરાબર,
એમાં ત્રણ ભાંગા છે,
એમાં ત્રણ છે, બરાબર છે.
તો હવે એનું જો જોડાણ કરવું હોય કે ઉદાસીન ભાવે જીવન જીવે, તીવ્ર ભાવે પાપ ના કરે,
ઔચિત્ય બરાબર
વર્તન કરે,
હા,
સમતા ભાવથી આ ત્રણે ત્રણ તમારામાં શક્ય વધારે
થાય થાય જેમ ક્ષમતા વધતી જશે ને એમાં ત્રણેય વસ્તુ કંટ્રોલમાં આવતી જશે, સાહજિક રીતે જ આવશે. કારણ કે તીવ્ર પાપની તીવ્રતા ઓટોમેટિક ચાલી જાય ક્ષમતાની, ઔચિત્યનું પાલન એ પણ એના જીવનમાં આવે, અને સંસાર તરફની ઉદાસીનતા, એના વગર ક્ષમતા રહે જ નહીં, બધું જ આવશે એના.
અને જે તમને તમે બીજી આ વાત કરી કે સાત ક્ષેત્રમાં આવી રીતે આપણે ધન વાપરવું જોઈએ, એને બધું બહુ સરસ શાસ્ત્રમાં કીધું છે. અને એનું પણ એવી રીતે જીવન જીવવાથી પણ તમારો ક્ષમતા ભાવ આવે, કારણ કે એ જરા કનેક્શન મને તમે વ્યવહારથી કેવી રીતે ધન વાપરો.
હા બરાબર છે,
એને ક્ષમતા ગુણ સાથે પણ કંઈ કનેક્શન ખરું?
નહીં, ક્ષમતા ગુણ આપણે એ રીતે વિચારી શકીએ ભાઈ, પરમાત્માની આજ્ઞા મુજબનો આપણું જે આ બધો પ્રયત્ન છે, એટલે એની અંદર મનની અંદર ક્યાંય સંકલેશ ન થાય એની કાળજી આપણે એ રીતે રાખવી પડે કે કોઈક વખતે ક્યાંક સુકૃત કર્યું, અને સુકૃત કર્યા પછી કદાચ એવું પણ બને કે વહીવટ બરાબર ન થયો, તો મનમાં દુઃખ ન થવું જોઈએ. એમાં આપણો પ્રયત્ન જોઈ શકે, ભાઈ મેં સારા ભાવથી કરી દીધું, પછી એ લોકોએ જે પણ રીતે કર્યું તે, પણ આપણને એના તરફે દ્વેષ ભાવ નહીં થવો જોઈએ, નહીંતર એ ક્ષમતા ડોળાઈ જાય ત્યાં, નહીંતર ડોળાઈ જાય. બોલો.
ચારિત્ર માટે કહ્યું આપણે કે ચારિત્ર માંથી પછી મનુષ્ય ભવ જ મળે.
હા,
એનો કોઈ દાખલા સહિત કોઈ વસ્તુ
નહીં. દાખલા એટલે જો દેવચંદ્રજી મહારાજ જેવા કે આવા જીવો એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આવું ઉત્તમ ચારિત્ર પાળનાર જે હોય એ દેવલોકમાં જાય, પણ એના બદલે એમને પણ પાછા મહાવિદ્ય ક્ષેત્રમાં જ જન્મી ચારિત્ર સ્વીકારી અને કેવળ જ્ઞાન પણ અત્યારે પ્રાપ્ત કરી લીધું. એમ અનુપમા દેવી તો એ પણ ચારિત્રની ભાવનામાં જ છેલ્લે હતા, અને એમાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને એમને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે આ રીતે બની શકે, જે ચારિત્રના જે ભલે મહાવિદ્યમાં ન જાય, અહીં પણ આવે તો અહીં આવે તો એને ચારિત્ર મળે, ઐરાવતમાં જાય તો એ ચારિત્ર મળે. એ ભાવના, પણ ભાવના એટલે સતત એવી હોવી જોઈએ કે જેને કે ખાલી ઉપર છલ્લી નહીં પણ અંદરથી જે ભાવના હોય. અમારે ત્યાં એક બેન હતા, હિનાબેન નામ હતું, ઉંમર હશે 28-30 વર્ષની, એની એક દીકરીને કેન્સર હતું પોતાને, એટલે સમજી ગયા હતા કે મારે હવે જવાનું છે, એટલે તરત જ એ દીકરી તરફના મોહને સાવ ઓછો કરી દીધો, અને રોજ કે સાધ્વીજી મહારાજ સાહેબને બોલાવી લાવો, સાધ્વીજી મહારાજ આવીને સંભળાવે, પછી મને દીક્ષા આપો, પછી એના હાથમાં ઓઘોય આપ્યો, પછી ઓઘો આપ્યા પછી કે કહ્યું મારું નામ શું પાડ્યું એ તમે મને કહો, અને એમ કહે હજુ એ બોલે છે ત્યાં એમનું આયુષ્ય પૂરું થઈ ગયું. એટલે આવા ભાવોમાં જે મૃત્યુ થાય તો એવા ભાવોમાં તમને ચારિત્ર મળ્યા વગર રહે જ નહીં, અને 8-9 વર્ષની ઉંમરે જ દીક્ષા મળી જાય એ પ્રકારનું થાય. હા ઘણો હતો, ઘણો હતો, પણ એટલે એ ગુણ એવો છે કે બધાને ખેંચી લાવે, અને એક એ ગુણમાં તો આગળ વધે પણ બીજા ગુણોને પણ ખેંચી લાવવાનું કામ એ કરે, કારણ કે એ સેવા જ એવી છે કે પ્રકૃષ્ટ કોટીનું ઓલું પુણ્ય બંધાય, એટલે એ પુણ્ય બીજા ગુણોને પણ ખેંચીને જીવને આગળ વધારી દે તરત.
આજે આપણું આ પાંચમું પ્રવચન પૂરું થાય છે અત્યારે, અને કાલે રવિવારે આપણું છઠ્ઠું પ્રવચન અને સાતમું પ્રવચન બે રહેશે. કાલે આજની જેમ 10:30 વાગે 7 પ્રવચન શરૂ થશે કાલે, અને બધા ટાઈમ પર આવી જજો, અને સ્વામી વાત્સલ્યમાં જો કોઈએ ન કીધું હોય તો વિરેનને ખાસ કહી દેજો, તો તૈયારી મારે. અને હવે અલકાબેન આપણે આરતીને મંગળદીવો કરશું આજે, તો હવે જીરાસરમાં આપણે આરતીને મંગળદીવો કરીને છૂટા પડશું આપણે. સોમવારે 14 હોવાથી પ્રવચન આપણું માંગણિક છે, પરંતુ પુરુષોનું પ્રતિક્રમણ દેરાસરમાં સાંજે 6 વાગે શરૂ થશે. બહેનોમાં તમે લોકો અંદર અંદર વાત કરી લેજો, તો એ પ્રમાણે જો તમારે કરવું હોય તો વિરેન કાલે ઈમેલ મોકલાવી શકશે. એટલે કોઈ સૂત્રધાર બનજો એમાં, એમ કોઈને ફોન કરવા હોય, કોઈને પૂછવું હોય એટલા માટે એમ. અને પ્રતિક્રમણ પુરુષોનું તો અહીંયા જ કરશું, પણ બાકીનું હોલ સ્ટેજ નોટ અલાઉડ રાઈટ અત્યારે તો.
હા, ત્યાં બધું સ્ટોક પડ્યું છે,
પણ નીચે
નીચે થઈ શકશે,
બે જગ્યા છે.
બરોબર છે, બરોબર છે. આઈ ટેક ઇટ બેક. બરોબર છે. હા, તો બહેનું પણ પ્રતિક્રમણ જો કરવું હોય તો તમે લોકો ખાસ કરજો.
શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવંતુ ભૂતગણઃ દોષઃ પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોકઃ.
બોલો શ્રી ધર્મનાથ ભગવાન કી જય.